भेटी पेड़ा वाह कवराज वाह कवराज आप आए मुझे बहुत अच्छा लगा कविराज तुम आया मैंने बहुत सारू लगू मेवाड़ में हूँ हूँ मेवाड़ नो अधिपति हूँ मेवाड़ की गादी पर बैठो हूँ अने कवि आवे यहाँ तो बधाई कवियो आवे पण तमे आया आव्या छो जंगल में मने मळवा एनो पोरो मने बहु छे आ राजी थयो ईश्वरदासजी कीधु सास हारी बात छे तमने मळ्यो मने आनंद थयो मने पण हूँ हकीकत में तमने मळवा नथी आव्यो के तो के हूँ मारी माना दर्शन करवा आव्यो छु मारी माना दर्शन करवा आव्यो छु राजपूतानी ने ई क्यां छे मारा बेन तो के ई तो ए बैठा માણસોને કીધું ખબર આપો કવિરાજ મળવા આવે છે અને ઈશ્વરદાસજીએ ડગલા દીધા અને મિત્રો પથ્થરનો ઓથ લઈને બેઠી હતી રાજભૂતાણી હો આજ પણ એનું નામ લઈ એમ થાય કે આનાથી મોટી જોગમાં એવો આપણે ક્યાં જ ગોતવા જઈશું સાહેબ પથ્થરનો ટેકો લઈને બેઠી હતી પથ્થરાડી અને ત્યાંથી કીધું જય માતાજીની શાખ જય માતાજીની શાખ ખમા ગણી શાહ અને વારણા લીધા મીઠડા લીધા છેટેથી પણ વસ્ત્રો છે ને એ ફાટેલા જોયા મહાત્મા ઈશ્વરદાસજીના મોઢામાંથી શબ્દો નીકળી ગયા પથ્થરનો ઓથલીને એટલે રાજપૂતાણી બેઠી હતી પૂરા કપડા જે વસ્ત્રો હતા ને નવા નહોતા તૂટેલા હતા મહાત્મા ઈશ્વરદાસજીના મોઢામાંથી શાબાશીએ નીકળી ગઈ આહકારો નીકળી ગયો આહા અને પછી શાબાશી નીકળી વાહ રાજપૂતાણી વાહ શક્તિ અને પછી મહાત્મા ઈશ્વરદાસજીએ કીધું ગાય રાણા તારી તરવાર મેવાડને ઘેરે કરે એના ઉપર મને શંકા નથી એ તો કરે જ પણ તને એમ હોય કે ખાલી તારી તરવાર ઉપર તું મેવાડને ઘેરે કરીશ તો હાંપડી લે રાણા તીન બેર ખાતી આજ તીન બેર ખાતી હે અને નંગન જનાતી આજ નગન જનાતી હે દિવસમાં ત્રણ ત્રણ વખત જેને બત્રી ભાતના ભોજનનો થાળ પીરાતો હોય મેવાડમાં ઈ મેવાડની મહારાણી તીન બેર ખાતી આજ તીન બેર ખાતી હે ત્રણ બોરાન કેરડાન કરમદા ખાય છે તીન બેર ખાતી આજ તીન બેર ખાતી હે ઓર નંગન જનાતી આજ નગન જનાતી હે નંગમાં જડાવ રહેવા વાળી ચિત્તોડની સામ્રાજ્ઞી પ્રતાપની અર્ધાંગના મેવાડની મહારાણી હીરાપના પોખરાજના જેની માથે આભરણ રહેતા હતા ખીનખાપને લપેટાના જેની ઉપર વસ્ત્રો રહેતા હતા એ રાજપૂતાણી મેવાડની મહારાણી આર અર્ધા નગ્ન વેશમાં પથ્થરનો ઓથ લઈને બેઠી છે ને રાણા એનું તપ ચિત્તોડને ઘેરે લઈ આવી છે એનો મને પરો હોશે ભલા માણસ એનું તપ ચિત્તોડને ઘેરે લઈ આવશે ઈ જે પડકાર છે દીકરી બાના હાથમાંથી રોટલો ઉપાડી જાય વગડા મીંદડો અને રાણાને આંખમાં આહુડા આવી ગયા રાણો કોઈ ધ્રુજે નહીં પણ દીકરીના હાથમાંથી વગડા મીંદડો રોટલો ઉપાડી ગયો તેથી રાણા પ્રતાપે બે દુઆ લખ્યા રહીમ ખાન ખાનાને મોકલ્યા રહીમ ખાન ખાનાને દુઆ મોકલ્યા રહીમ ખાન ખાના બહુ સજ્જન હતો મને ઘણીવાર વિચાર થાય કે આપણા દેશમાં ક્યાંક તો આવી નાની નાની વાતો પાઠ્યપુસ્તકથી લઈને ક્યાંક મીડિયાવાળાએ વચ્ચે વચ્ચે મૂકે જાહેરાતની જેમ તો આ કોમબાદના આ ભડકા જે થાય એમાં થોડોક ફેર પડવો હોય તો પડે હો હોની જ્ઞાતિના ભડકા હાવ કરવા નીકળી જાય આપણા દેશમાં બીજા બીજા રાજ્ય બીજા દેશના ઝંડા ફરકાવે ત્યાં ફૂગી ગયા આપણા દેશમાં બીજા દેશના ગીત બોલાય તોય આપણે કંઈક હમ એસે કરેંગે ને હમ વેસે કરેંગે ને કર ક્યાં સુધી આપણે આ કરતા રહીશું આપણી માર બધાયને એમાં ફરજ આવે પાછી અને એને ખબર જ નથી જ્ઞાતિવાદના વાળા લઈને બેહી ગયા એને ખબર જ નથી અને એટલે હું મામા મારે કહેવાય જાય હું મારા કાયમ પ્રોગ્રામમાં જાહેરમાં કે ઓવેસી જાહેરમાં એમ કહે કે મારા ગળે કટાર રાખો તો ભારત માતા કી જે ન બોલું તઈ મને એમ થાય કે આજ મારો રાણો પ્રતાપ નથી નકર ઓવેસીના બાપની ત્રેવડ નથી મારા હિન્દુસ્તાનમાં બે શ્વાસ ફરી હતો બહલોલ ખાન બોલ્યો તો તે દો કાઢતે રહો આતે હોય કાફિલ હિન્દુ કુત્તે કો આવું જ્ઞાતિવાદની વાત નથી કરતો જાતિવાદ નથી કરતો અમે ભગતસિંહને યાદ કર્યો છે ને તો અશફાકુલ્લા ખાનને પણ યાદ કર્યો છે એ અશફાકુલ્લા ખાનને એક ઓવેસી સમજાવવા આવ્યો તો તેદી વાંચી લેજો કાકોરી કાંડ કર્યો ને ચંદ્રશેખર આઝાદથી લઈને બધાએ રામપ્રસાદ બિસ્મિલ એને બધાએ તેથી અશફાકુલ્લા ખાન નામનો મુસલમાન મર્દનું બાસકું હતો એને નોખી જેલમાં લઈ આવવામાં આવ્યો અંગ્રેજોએ કારોહો કર્યો કે હિન્દુવાદમાં આને બધું નાખી દો અને ઓલાને મનાવી લ્યો એકવાર અશફાકુલ્લા ખાન ખાન એમ કહી દે કે ચંદ્રશેખર આઝાદથી લઈને બધાએ હતા એટલે ચાર જણાને ફાંસી મળી હતી એને બદલે બધાએ હતા એ બધાએ બાર જણાને મળી જાત અને એ ઓવેસી હું એટલે એને કહું છું તેદી એક મુસલમાન અંગ્રેજો ભેગો હતો અને એને એમ કીધું કે વો સબ વો તો હિન્દુ હે યે દેશ કો આઝાદ કર રહે હૈ દેશ કો આઝાદ કરને કી બાતે કર રહે હૈ વો તો હિન્દુ હે યે હિન્દુ રાષ્ટ્ર હોગા હો જાયેગા હમ ક્યા કરેંગે અને તેદી એને ઠપાટ મારીને કીધું તું દૂસરી બાર એસા મત બોલો क्या हिंदू क्या मुस्लिम क्या बात कर रहे हो क्या हिंदुस्तान की बात मैं मेरी भारत माँ की बात कर रहा हूँ मैं अशफाकुल्ला खान हूँ चले जाओ कुत्ते मेरे आगे અને અશફાકુલ્લા ખાન સાહેબ આવી વાતો આવી જોઈએ તો ખબર કોકને પડે આ કોકાઓના દીકરા જે આપણા દેશમાં બીજાના ઝંડા ફરકાવો છે એને ખબર પડે કે આ આ તો એકતાનો દેશ છે અહીંયા અહીંયા બધા વર્ણ એક થઈને એ દેશ છે અહીંયા અહીંયા ખોટા મારી નાખવાના ધંધા કરોમાં શરૂઆતમાં એટલે મેં કીધું કે એમ કાયર નહીં એ. અને એને છેલ્લે સુધી રામ પ્રસાદ બિસ્મિલ અને અશફાકુલ્લા ખાન નોખી નોખી જેલમાં હતા અને ફાંસી દેવા ટાણે એને છેલ્લે મળવા, ખાલી મળવા દીધા ની ભેટી પડ્યા હામ હામા હતા હતા અને કવિતાઓ હામ હામા બોલતા હતા. તેથી ઈ માયનો નતો તો કહેવાનો મારો અર્થ, ઓલાને યાદ કર્યો તો આને કર્યો અને કાકોરી કાન કર્યું. રામ રામપ્રસાદ બિસ્મિલ ને બહુ ગરીબાઈ હતી એમને ત્યાં એના મા બાપને, અને ચંદ્રશેખર આઝાદને પણ ગરીબાઈ હતી. ચંદ્રશેખર આઝાદ એના મા બાપને પછી મળવા ગયો, સમાચાર મોકલ્યા. કાકોરી કાંડમાં બહુ મોટી ટ્રેન લૂંટી આખી અંગ્રેજોની, એટલે એના મા બાપે કીધું કે એક આટો મારો દીકરો મારી જાય. ગયો એટલે કીધું બેટા તે ટ્રેન લૂંટી એટલે વધારે કાંઈ નથી જોતું, પણ અમારે અમુક થોડુંક હાવ ઘરમાં કાંઈ નથી એટલે કાંઈક અમને તું આપ એવી અપેક્ષા છે મા બાપે. અને તેથી ચંદ્રશેખર આઝાદે કીધું હતું કે મેં જે ટ્રેન લૂંટી ને અંગ્રેજોની, એ મા ભારતીનું ધન છે, એ લૂંટીને અંગ્રેજો લઈ જતા હતા. એટલે કયો ને તો મારી બંદૂકમાં બે ગોળી છે, મા બાપને બેન મારતો જાઓ, બાકી ટ્રેન લૂંટી એ માલ તો મા ભારતીની આઝાદી માટે વાપરવાનો છે, હું તમને નહીં આપું સાહેબ. આ ચંદ્રશેખર આઝાદ બોલેલા. રામપ્રસાદ બિસ્મિલ એની જનેતા જયારે આવ્યા ફાંસી દેવા પહેલા મળવા, આંખમાં આહુડા જોયા અને કીધું બસ બેટા હો ગયા ઇન્કલાબ જિંદાબાદ. આ એની માં કહેતી હતી ફાંસી દેતા પહેલા મળવા આવ્યા ત્યારે. રામપ્રસાદ બિસ્મિલ ના માં કહેતા હતા હો ગયા ઇન્કલાબ જિંદાબાદ, દેશ આઝાદ હો ગયા, ક્યુ રો રહે મેરે બચ્ચુ મેરે બેટે રો રહે. એને કીધું મેં ઇસલીએ નહીં રહો માં, માં હું એટલે નથી રહતો કે મને હમણાં ફાંસી દઈ દે, હું રહું છું એટલા માટે માં કે હજી મારો દેશ આઝાદ નથી થયો, મારે જટ જન્મ તો લેવો છે પણ પાછી તારા જેવી માં મને ક્યાં બીજે મળશે, એટલા માટે મને આહુડ આવે છે, મને તારા જેવી માં તો મળી જાય ને ક્યાંક. આ એક એકના ઉપર સાહેબ આપણે કોના આમાં કોની વાતો કરવી છે, એમ કહેવાનો અર્થ મારો એ છે. ઝાંસીની રાણી લક્ષ્મીબાઈને યાદ કરીને તો હઝરત મહલ બેગમ છે થઈ ગઈ, અને એને અવધના બાદશાહની પત્ની હતી અને એને બહુ જજુમી હતી દેશને આઝાદ કરવા માટે. એની સેનામાં હિન્દુ હતા, હઝરત મહલ બેગમ હઝરત મહલ. અને છેલ્લે એ અંગ્રેજોના હાથમાં ન આવવા માટે નેપાળમાં વહી ગઈ, અને નેપાળના કાઠમંડુની પાસે એક દરગાહની પાસે આજે એની મજાર છે. ત્યાં આ ઓવિસીના દીકરાને આ બધા જેને કોઈ દી ન્યાય વાવડ પૂછવા માટે જવું જોઈએ આપણા દેશમાં, તેને આવું કરે છે ખબર પડે. એ જો દેશ માટેની જો વાતો કરતા હોય આમ જ્ઞાતિવાદની તો એના એના એને અમે યાદ કરી જઈ, પણ એને ખબર નથી ઝાંસીની રાણી પરાક્રમ કરે એવું એને કર્યું છે. આવી એક એક વાતો હું કલાકો સુધી નવી આપને આપી શકું, પણ આ તો મારે જે ફરમાઈશ આવી કોઈને એમ ન લાગે કે આનો ખડીયો ખાલી થઈ ગયો છે. પણ એક વસ્તુ વળી વળી આપને કહું, છેલ્લે સુધી આમાં બેઠા છે અને જેટલા મને સાંભળવા આવે કે નમન કરું છું તમને, પગે લાગું છું, કારણ કે તમે આવું સાંભળવા આવો છો. નકર કૂદકા મારી તો વધારે મજા આવે, એનું અમારે શું કરવું હવે. એટલે મામા પણ તમને રાજી થવા આવા કાર્યક્રમો કરો અને તમે સાંભળો છો. આ દેશની દીકરીઓ કેવી હોય, એ દીકરીના આહુડા જોયા રાણા પ્રતાપ. દીકરીનો બાપ દીકરીનો જે પ્રેમ છે એ અદભુત છે. રાણા પ્રતાપે બે દુઆ લખી નાખ્યા રહીમ ખાન ખાનાને. રાણા પ્રતાપે દુઆ લેખન લખ્યું, ચૌહાણા દિલ્હી ગઈ રાઠોડા કનોજ, કેજો ખાન ખાનને મેરો વોદીને આવ્યો હજ, કમધજ હાડા કુરમા મોહલે મજા કરંત, કેજો ખાન ખાનને મેં તો બંસર હુવા ફિરંત. આ બે દુઆ લખ્યા કે હું તો જનાવરની જેમ હવે ફરું છું, હવે હું અકબરના હવે મિત્રતા કર લઉં. તઈ રાજપૂતાણી બોલ્યા અજબદે પવાર, બહુ ઓછું બોલ્યા છે. તઈ બોલ્યા રાણાજી અકબરને અરે હાથ મેળવી લેવો એવી એવો વિચાર છે ને કે હા એવું લાગે છે મને હવે. કાંઈ વાંધો નહીં, સારી વાત કહેવાય, આપણે બચી જઈએ મરીએ નહીં. પણ એક કામ કરો, તમે અકબરની આરે મિત્રતા કરી લ્યો અને બે તરવાર બાંધીને કડીએ બે તરવાર અને ચેતક ઘોડો મને દેતા જાઓ, એટલે હજી આ રાજપૂતાણી ની ત્રેવડ છે કેમ મેવાડને ઘેરે કરવું. પણ કા તો રાણાની મૂછું મંડી, અકલવંત નારની વાત જ્યાં ઓતરે તવડ માળો ધણી મૂછ તાણે. આ તો ઝઘડો થયો હોય તો ઉભા તમે બહાર ન નીકળતા, હું ખડકી ખોલીને જોઈ લઉં મરે મરે તને. હવે આમાં ક્યાંય સરહદ માથે મૂકવા જાવ, તમે ન નીકળતા. આયર સમાજ નો પ્રોગ્રામ છે કે મારે સાંભળવા જાવ, મૂળ નથી જાવ, સાના મના સુઈ જાવ લે. હવે એના માટે શું કેવું, એનો અર્થ પાછું એવો નથી સ્ત્રી સશીકરણ કઈક એવું કહેવાય, મને પાછું આવડે નહીં ભણેલ નહીં એટલે, પણ ટૂંકમાં સ્ત્રીને આગળ રાખવું એવી વાતો કરે. એમાં ઘણા બેનું આવતા લઈને નીકળે, અમને પુરુષની હારોહારીનો હક આપો, તઈ પાછું મને દુઃખ થાય કે આ તો ઊંધું જ કરે છે બધું. તો એ મને દુઃખ એ થાય કે ભારતનો ઇતિહાસ વાંચો તો તમને ખબર પડે આ દેશની ધરતીમાં જ્યાં જ્યાં ધર્મ ધ્રુજો છે ત્યાં ભારતની શક્તિ આગળ આવી રસ્તા બતાવ્યા છે. આ તો અંગ્રેજોનો રસ્તો તમે લીધો ને પછી તમે આરે આવવાની વાત કરી, નક તમે આગળ હતા અને હજી છો. હવારમાં વહેલી ઉઠે, કામ કરે, દરણા દળે, રોટલા ઘડે, બીજું કરે, ત્રીજું કરે, હવારથી માંડીને હાજ સુધી હવની પેલા ઉઠે, હવની વાહે હુવે એવી આ દેશની દીકરી હતી તો એ મરી જતી. હમણાં એક ઇતિહાસકારને હું સાંભળતો હતો, આપણે કોઈની ઓલી નથી, વંદન કરી, ખૂબ સાહિત્ય અમને આપ્યું છે, ખૂબ વંદન. કોઈ વળી કોકને દુઃખ લાગે તો અમને પાપ લાગે. એ એવું કંઈક ભાષણ દેતો હતો કે મારે, મને એ ગમે કે ઓફિસેથી બે માણસ આવે તો પત્ની પતિને કહી શકવી જોઈએ કે મને થોડોક થાક છે તો તમે ચા કરી દો ની. આ બહુ મોટો, જેને હજારો માણસો સાંભળે છે એની મારે વળી એને દુઃખ લાગશે તો મને એમ થાય, ખારા થાય તો મને વાંધો નથી પણ દુઃખ લાગે એ વાંધો છે. હા, એણે એવું કીધું કે પત્ની પતિ પત્ની ઓફિસેથી આવે એકચ્યુઅલી તો મને એવું લાગે કે પતિ પત્નીને કહી શકવી જોઈએ કે આજ તું કોફી બનાવ ડાર્લી. તો મને એમ થાય કે આમાં મારું હિન્દુસ્તાન મારે ક્યાં ગોતું ભારત, મને એટલો જ. એનો અર્થ એવો કોઈને એમ ન લાગે, કોઈને એવો હું નથી કહેતો કે બાયું ઝરડો કરો ને બાયું મરી પડો, પણ એ પહેલેથી કરે છે અને ઝરડો કરશે ને એ કોક એ ધરતીમાંથી આમ બોલ ઢીકો મારી ધાન પેદા કરી શકે એ એને ત્રેવડો હોય. અને એ હવે ઓફિસેથી આવે ને પતિને સાનું કીએ એ હું દેશ માટે કરી દે. હાલો શશીકરણ કે શક્તિકરણ જે કાંઈ હોય એના માટે હું મામા આવેલ, તમે જ કયો. પતિને એમ કે રસોઈમાં મદદ કરો અને પાછો કે અમને આગળ રાખો, અમને સમાન હક આપો. હવે સમાન હક વાળા થવામાં પાછા વાતો કરે, ભારત કા ઉદ્ધાર કરને વાળા પેદા કરેંગે. ઘરનો ઉદ્ધાર કરો તો એ ઘણું છે, હવે ભારતનો ઉદ્ધાર નથી કરવો. થઈ ગયો, કેવી હોય આ દેશની દીકરીઓ. એક નાનકડો પ્રસંગ મામા, સમયનું મને કહેજો. આ તમે કીધું તો એ સમય પૂરો થઈ ગયો છે. હા તો વાંધો નહીં, હા તો વાંધો નહીં. તમને આની આ રીતે આને મૂકીને એટલે અમારું પૂરું. એક બે વાતો આની કહી દઉં. અમે હમણાં ઓરિસ્સા પ્રોગ્રામ દેવા ગયા, પ્લેનમાં જતા હતા ને, હકીકત એટલે મારે ઓલી વાત ઉપર જ જવું. આ તો એને હામું જોઈએ, તેને અમને અમને કંઈ ના કીધું. પ્રોગ્રામ દેવા જાય, આ હા હા દો માણ હા બોલવા, અમે ફોન બોલ ઉપાડે તમને ઓલું ન કરતા, એને ટેવ છે હાદી વાત કરવા. એટલે એને ઓલો પ્લેનમાં ઓલું દેવા ખાવાનું દેવા આવ્યા ને બેન, એર હોસ્ટેસ હોય એ આમ લઈને આવ્યા. એટલે અમે બધા બેઠા હતા, અમને ખબર જ હતી કે આનું કાંઈક થાય. એટલે નજીક આવ્યા એટલે આવીને સર એમ કરીને એની રીતે કાંઈ જે એને દેવાનું હતું, પાછું હું એવો જ આવ્યો ને એમાં જ આવું હું પાછો. એટલે એને કંઈક ખાવાનું કીધું દેવાનું, એટલે આને હા મુજબ કે શું આપવું એમ, એની રીતે એને જે કીધું એને આ આ એટલે કીધું. એટલે મેં હું જોઈ રહ્યો, મને એટલે જાજી તો ખબર પડે નહીં, એટલે આ આ થોડોક હોશિયાર અમારે અમારે આખી ટીમમાં. એટલે એણે એમ કીધું હું કઈ એમ કહે છે ખાવાનું હું જોઈ તો આ કે હાદુ હાદુ હાદુ. એ મને એનો શેરો હજી દેખાય મામા, એ જે આ હાદુ હાદુ બોલ્યો ને તો ઓલી કે જી સર જી સર, તો હાદુ હાવ હાદુ હાવ હાદુ. વેજ કે નોન વેજ એવું કઈ પૂછે એમ, બે બે વસ્તુ પ્લેનમાં આપે. એટલે એને કીધું હાવ હાદુ હાવ હાદુ. પછી આ ઊભો થઈ ગયો ને એને એને સમજાય એની રીતે બધું થઈ ગયું. એટલે ટૂંકમાં એવું એવું બધું થતું હોય. હવે વધારાની બહુ લાંબી વાત થઈ જાય બધાની છે, પણ મારે ઓલા ભૈયો જાવ વળી રકમ મારો એ વિષય નહીં ને કરે. હું ધારો તો ઊંધા નાખી દો તાણે દાંત કરીને, કોઈને એમ ન લાગે. પણ એ હાવના વિષય પ્રમાણે મજા આવે એ બધું. ઘણા બધા આપણા હાસ્ય કલાકારો, સમર્થ હાસ્ય કલાકારો આપણા દેશમાં છે અને એ પણ જરૂરી છે. મૂળ મુદ્દા ઉપર આવી વળી મુદ્દો ન ફટકાઈ જાય પાછો. ક્યાં હતા? વાહ સર, હું માની વાત કરતો હતો આ દેશની દીકરી કેવી હોય. એ પ્રતાપની વાત તો લેતો હતો, પણ કોઈને અવળી નોંધ ન લીએ, કારણ કે 21મી સદી છે. બેનું દીકરીઓ સાંભળે તેને એમ થાય કે તમે તમારા મનને પૂછજો, તમે એમ કહો કે અમને પુરુષોની હારે હારે હક આપો અને એની હારે હારે ઊભા દો. એક એક ઇતિહાસ વાંચી લેવાની છૂટ છે, ત્યાં ધર્મ ધ્રુજો છે ત્યાં એ આગળ હતી. અને એનો એક નાનકડો મને ગમતો પ્રસંગ, આ દેશની દીકરી આ દેશના યુવાનને ભટકાવે નહીં, રાહ બતાવી દે અને ધારે તો ભગવાન સુધી પહોંચાડી શકે. ભગવાન સુધી એટલે મારી નાખે એમ નહીં, પરમ તત્વ સુધી પહોંચાડી શકે એમ. હા, મારી નાખે એ વસ્તુ તો આખી જુદી છે. અને મારે એ વાત ખોટી પાછી, ઘણા પ્રેમની મામા વાત કરતા હોય મને દુઃખ થાય, પ્રેમ હું છે એ ખબર નથી, પ્રેમ ઉપર બોલતા હોય, પ્રેમ આખી વસ્તુ રાધે કૃષ્ણ. એમાં ઓલો બોલિવૂડમાં જે ગીત અમુક આવે, મને દુઃખ થાય રાધા તેરા જલવાન, રાધા તેરા ઠુમકાની ગીત મેં જયારે સાંભળું ત્યારે હું એકલો એકલો બળ્યો બહુ. મેં કીધું આ બોલિવૂડના ઘોઘાઓને કોણ સમજાવે કે રાધા પરાશક્તિ છે, એના માટે શું વધારે બીજું તો કેવું સાહેબ. શું કૃષ્ણ શું તું મારી રાધા ને હું તારો કાનો, ઓહો તમારા જે નામ છે એ રાખો ને, બીજાને શું કામ આવું કરો છો. એ મારું કહેવાનું અર્થ ખાલી એટલો જ છે, પ્રેમ શું છે. લેલા મરી ગયા પછી મજનુ ગાંડો થઈ ગયો હતો, લેલા 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 કરતો હતો, અલ્લાહ પ્રગટ થઈ ગયો. થાય તો ઘડીકમાં થઈ જાય, જે કઈ હોય અલ્લાહ પ્રગટ થઈ ગયો. અને કીધું કે મજનુ બોલ શું જોઈએ છે. એટલે મજનુ પૂછ્યું તમે કોણ, તો કે હું અલ્લાહ પોતે. તો કે મારે અલ્લાહની જરૂર નથી, મારે તો મારી લેલાની જરૂર છે. આને પ્રેમ કહેવાય. અને ગાંડા જેવો થઈને ફરતો હતો, પ્રેમના ગીતો બોલે, જાડવાને રોરાવે, કોઈ કે બાદશાહને જઈને વાત કરી કે આના માટે કઈ કરો નહીં, આ મજનુ ગાંડો થઈ ગયો છે, જાડવાને રોરાવે એવા પ્રેમના ગીતો બોલે છે. શુદ્ધ પ્રેમ હોય તો સારી વાત. અમારે હમણાં એક પ્રોગ્રામની વાહે આ બધા આટો મારવા ગયા, એક જણો ઉભો ઉભો રોતો હતો, એટલે એને પૂછ્યું કાં રોવો ભાઈ, તો આમ દેખાડ્યું બ્લેડ થી લખેલું અહીંયા કઈ લોહી વૈયા જાય. એટલે આ એને ઠપકો આપ્યો, ભાઈ બ્લેડ થી લખો તો હવે દુખે જ ના, હવે હું કામ રોવો છું. એ કે દુખે એટલે નથી રોતો, એ કે તો એ કે સ્પેલિંગમાં લોચો થઈ ગયો. એ કે શું લોચો થઈ ગયો, એ કે કેટરીના લખવું તું કુતરીના લખાઈ ગયું. પછી આને કીધું બરોબર લખાણું છે, ઘેરે પૂછી લેજે મમ્મીને. પણ ખેર શુદ્ધ પ્રેમની વાત કરું છું. બાદશાહને કોઈ કીધું કે આના માટે કંઈક કરો, બાદશાહે 50 કન્યાઓ બોલાવી એના રાજ્યમાંથી, એક કતારમાં એક હારમાં ઉભી રાખી. અને પછી મજનુને કીધું આમાં જે કન્યાનું બાવડું પકડી લેને, અરે તારે નિકાહ પટાવી દઈ, તારી શાદી કરાવી દઈ, તારા લગ્ન કરાવી દઈ. અને આવ્યો ભાઈ મજનુ, એક કન્યાની હામું જોવે નીચે જોજે, હામું જોવે નીચે જોજે, હામું જોવે નીચે જોજે. હોહરવો નીકળી ગયો, છેલ્લે નીચે જોઈને એટલું બોલ્યો કે આમાં મારી લેલા જેવી નથી. બાદશાહ હતા હતા એટલું બોલ્યો, મજનુ આ બધા કહેતા હતા કે તું ગાંડો થઈ ગયો, પણ મને વિશ્વાસ નતો આવતો. હવે ખબર પડી કે તું પાગલ છો, કાં તો કે તારી લેલાને મેં જોઈ છે, આ બધી કન્યાઓ તારી લેલા કરતા રૂપાળી છે, તું કહેશો કે મારી લેલા જેવી નથી ને, એટલે તું પાગલ થઈ ગયો છે, એ પાકું થઈ ગયું છે. તો એ મજનુએ કીધું કે તમે મારી લેલાને જોઈ જ નથી. બાદશાહ કે મેં તારી લેલાને જોઈ છે, મજનુ કે નથી જોઈ. બાદશાહ કે જોઈ છે, મજનુ કે નથી જોઈ. બાદશાહ કે કેમ નથી જોઈ, તઈ મજનુએ કીધું લેલાને જોવા માટે મજનુની આંખ જોઈ, બધાયને લેલા ન દેખાય ભલા માણસ, લેલાને જોવા માટે મજનુની આંખ જોઈ. કુરુક્ષેત્રના રણમેદાનમાં વિરાટના કૃષ્ણ કનૈયાના દ્વારકાધીશના દર્શન કરવા માટે અર્જુનને દિવ્ય ચક્ષુ જોઈ, 76,93,000 અને 200 સૈન્ય ઉભું હતું કુરુક્ષેત્રના રણમેદાનમાં. એમાં એક કૃષ્ણ અર્જુનને જ દેખાતો હતો વિરાટ, બીજાને તેમ કે બે ભગવાન પ્લાન બનાવે. આખી ગીતા પૂરી થઈ ત્યાં તોય ખબર જ નહોતી. અને ગીતા સાંભળવા માટે અર્જુનના કાન જોઈ, બધા એને નહોતી સાંભળાતી. એક લાઈવ ટેલિકાસ્ટ કરતો હતો સંજય, એટલે ઓને ખબર હતી, ધતરાષ્ટ્રને એકને ખબર હતી. વિજ્ઞાન તો આપણે તે દી હતું, પેલું એલું લાઈવ ટેલિકાસ્ટ થયું હોય તો સંજયે કર્યું, એ ભારતમાં જ થયું. કોઈ એવું ન માનતા વિધું બીજા દેશનું વિજ્ઞાન આગળ વધી ગયું છે. ટેસ્ટ્યુ બેબી એક બનાવ્યું 10-20 વર્ષ પહેલા કંઈક ભારતે, તો આખા વિશ્વમાં વાતો ફેલાઈ ગઈ. અને ભારતમાં ભારતનું ગૌરવ, ભારતે ટેસ્ટ્યુ બેબી બનાવી નાખ્યું, આપણા માટે નવું નથી. 5,500 વર્ષ પહેલા ગાંધારીએ પિંડ જન્મ હતો, ભૂણના હો કટકા કરવામાં આવ્યા, હો દ્રાવણના ઘડા બોલાવવામાં આવ્યા, હો કૌરવ છે એ ટેસ્ટ્યુ બેબી છે. 5,500 વર્ષ પહેલા આપણા ભારતમાં આ ઘટના બની ગઈ હતી. બીજા દેશની ટીકા નથી, પણ આપણો દેશ વાહે નથી, મારું એટલું જ ખાલી કહેવાનું છે. આવી તો કેટલાય તમને હું દાખલા આપી દઉં. કહેવાનો મારો અર્થ એ છે કે શુદ્ધ પ્રેમની હું આપને વાત કરતો હતો, આ દેશની દીકરીઓ ભટકાવેની વાત કરતો હતો. જૂના જમાનાની એક વાત છે, વચ્ચે કહી દઉં, રાણાની આર્ય લેતા લેતા એક રૂખી બજાર વાળવા વાળો, બજારું સાફ કરવા વાળો, અત્યારે જેને આપણે બાથરૂમ સાફ કરવા વાળું કહીએ છીએ, જે રૂખી કહીએ છીએ, એ વખતનો રૂખી બજાર વાળવા જાય એક રાજમાં. અને ચંદ્રમુખી નામની એક રાજકુમારી એ જરૂખામાં નીકળે. કેવી હોય આ દેશની દીકરીઓ, એટલા માટે કહું છું. ચંદ્રમુખી જરૂખામાં નીકળે બરાબર હવારમાં કાયમ, આ બજાર વાળતો હોય, એમાં એક દી જોઈ ગયો ચંદ્રમુખીનું રૂપ એવું હતું, એનો રૂપ ગુણ એવો હતો, આખડિયું અણિયાળિયું અને સરથી પાહરિયું, જેના હામી નોંધ્યું એની કાળ જ હોહર્યું, આફરીન થઈ ગયો પોતે. એને એમ થયું ઓહો આવું રૂપ, આવું રૂપ એને કોઈ જોયેલું નહીં, અંજાઈ ગયો. હવે કલ્પના કરજો, એક રાજકુમારી, એકની એક દીકરી રાજાની, નામ ચંદ્રમુખી, અને ઈને એક બજાર વાળવાળો રૂખી જોઈ જાય અને એના ઉપર આફરીન થઈ જાય. એને અંદર નક્કી કરી લીધું કે ચંદ્રમુખીને જોઉં નહીં ત્યાં સુધી, કાયમ હું આવું, ચંદ્રમુખીનું મોઢું જોઉં તો જ પછી પાણી પીવું કે અનાજ લઉં, નકર આજથી મારે ઈ નીમ કે એનું મોઢું ન જોઉં તો અનાજ નહીં લેવાનું. એનો એનો સાચો ચાહના હશે એની, પણ હવે આ એક બજાર વાળો ચંદ્રમુખી તો રાજકુમારી, પછી તો કાયમનો ક્રમ થઈ ગયો. હવારમાં આવે બજાર વાળતો વાળતો જોઈ લે ચંદ્રમુખી જરૂખામાં આટો મારતી હોય, ચંદ્રમુખીને ખબર જ નથી કે રૂખી મારા સામું જોવે છે, એને કાંઈ ખબર નહીં, એ તો રાજકુમારી છે. આવું છ મહિના હાલ્યું, છ મહિના પૂરા થયા, એક દિવસ ચંદ્રમુખીની તબિયત કંઈક બરાબર નહીં હોય, બહાર ક્યાંય નીકળી નહીં, ઓલો અકળાવવા માંડ્યો. એમ થયું ઓહો શું કરું, ચંદ્રમુખીને નહીં જાઉં તો હું જીવી નહીં શકું, અકળાય છે, ઘૂમરા મારે છે, આમ વાળવા વયો છે, આમ વયો છે, આ તો રૂખી છે, કોઈને કહેવાય રાજકુમારીની વાત કરે તો કોક મારી નાખે. વિચાર થયો શું કરું, બપોર સુધી તડફેડ્યો, બપોરે ઘેરે વયો ગયો, પાણી ન પીધું, ખાધું નહીં. એની ઘરવાળી પૂછે છે તમને શું થયું, તો કયો હું તમારી અર્ધાંગના છું, તમારા દુઃખમાં ભાગ જો લેવા વાળી છું. પછી રજૂ થઈ ગયો, જેવો એ સાચું કહી દઉં, ચંદ્રમુખીને છ મહિનાથી ચાહું છું, એનું મુખ જોયું મેં, એનું ગુણ, એનું હાલું, એનું રૂપ, મારો શુદ્ધ પ્રેમ છે, એને ખબર નથી, પણ હું એને જોઉં તો જીવું એવું નક્કી કરી લીધું છે. હવે હું પાણી નહીં પીવું, ખાય નહીં, મારે મરી જવું. અને એની પત્ની આદેશની એ પણ આરી નારી, એને વંદન કરવા પડે. એને શું કીધું, જીવતા જોગીએ ભલા એને એમ કે, કાંઈ વાંધો નહીં, હું એનો રસ્તો કાઢીશ, આ ઘટના ભારતમાં જ બની શકે, હું એનો રસ્તો કાઢીશ. ઈ રૂખી જે હતો ઝૂંપડામાં રહેતો હતો, એની પત્ની ગડગડતી દોટ મૂકીને આડા ચોકીદારો હતા, એનાથી ધરાર આવી અને અંદર રજવાડાની માલિકો આવી, ગઢમાં આવી અને અંદર આવી હવેલીમાં, અને ચંદ્રમુખીને મળે છે. આવીને એટલું કીધું, મારા પતિ છ મહિનાથી તમારું મોઢું જોવે છે, તમારે જે કરવું હોય મને મારી નાખો, પણ મારો પતિ છે એને મોઢું નહીં દેખાડતો, એ મરી જશે, એ તમને ચાહે છે. પેલા તો ચંદ્રમુખીને એમ થયું કે આ શું વાત કરે છે, આ વાળવા વાળાની બાઈ, હું રાજકુમારી પણ આ દેશની દીકરી કેવી હોય એટલે હું આ વાત કરું છું. એ ચંદ્રમુખી જોઈજો, ઈ ધારે તો ઈ બાઈના કટકા કરાવી હગે, ઓલાને તરત હામો ફાંસીએ ચડાવી દે, ઉભો ચીરાવી નાખે ઈ રાજકુમારી ધારે તો. એણે શું કીધું ખબર, તારા પતિને એટલો બધો ચાહે છે બે, કે હા તું જા, તારા પતિને મરવા નહીં દઉં, તારા પતિને કે છ મહિના સુધી મારી રાહ જોવે, છ મહિને હું વેલડું જોડીને તારા પતિને મુખ દેખાડવા, મોઢું દેખાડવા તારા ઘરે આવીશ. ચંદ્રમુખી હું તને વચન આપું છું, પેલા વચનના માણસ પાકા હતા, પણ છ મહિના સુધી એને એક કામ કરવાનું છે, તારા પતિને ભગવાનનું નામ લેવાનું, ભજન કરવાનું, રામ 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 રામ, બીજી વાત નહીં, બસ એ જે કઈ કામ કરતો એ કરવાનું, કામમાંથી નવરાહ મળે થોડી ઘણી, એટલે રામનું ભજન, રામ 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 સિવાય ખોટું બીજું, ભગવાનનું ભજન કરવાનું. અને છ મહિના પૂરા થાય એટલે હું મારી બગી જોડી, મારું વેલડું જોડી અને તારા ઘરે આવીશ, તારા પતિને મોઢું દેખાડીશ. આટલી વાત કરી બાઈ હરખાતી હરખાતી પાછી આવી, આવીને કીધું ચંદ્રમુખી છ મહિના પછી તમને મોઢું દેખાડવા આવશે. એને કીધું અહીંયા આવશે તો કે આપણા ઘરે આવશે, હરખાઈ ગયો માણસ. પછી તો એનો જે કઈ ક્રમ હોય એ કામ, પણ પછી રામનું સ્મરણ અંદર ચાલુ થઈ ગયું છે, રામ રામ બીજી વાત નહીં, કામે જાય બીજું ત્રીજું, પણ પછી તો કામ અને ખાવાનું ઓછું થતું ગયું, ભજન વધતું ગયું, ઓલું ઓછું થતું ગયું, ભજન વધતું ગયું, અને પછી તો થોડું ઘણું જે કઈ કામ હોય એ કરી આવે. અને ખૂણામાં બેહીને સીતા રામ રાધે શ્યામ ભજમન જાનકી ભરથાર, સીતા રામ રાધે શ્યામ ભજમન જાનકી ભરથાર, સીતા રામ રાધે શ્યામ ભજમન જાનકી ભરથાર, શ્વાસે શ્વાસ સ્મરણ છે એ ચાલુ થઈ ગયું. છ મહિના પૂરા થયા, એક દિવસ ની હવાર ખૂણામાં બેઠો બેઠો હાથમાં માળા ફરે છે, સ્મરણ ચાલુ છે પરમાત્માનું, રામના નામનું, એમાં ઘૂકરા વાગ્યા વેલણાના, અને વેલડું આવીને ફળિયામાં ઉભું રહ્યું જોકમાં, અને અવાજ કહેજો ચંદ્રમુખી બાઈ ક્યાં છો, ક્યાં છે તારો પતિ, તારા પતિને બોલાય, હું વચન પ્રમાણે ચંદ્રમુખી છ મહિના થયા એટલે આવી ગઈ છું, તારા પતિને કે મારું મોઢું જોઈ લઉં, રાજકુમારી ચંદ્રમુખી તારે. બાઈ આફરીન થઈ ગયા, અને બાઈ હડી કાઢી, યામ બાઈને બારણું ઉઘાડ્યું, બારણું ઉઘાડીને ઝૂંપડામાં જઈને કીધું તું ઓછો કરા, ચંદ્ર આવ્યો, જાણે ચંદ્ર પોતે આપણા ફળિયામાં ઉભો હોય એવી લાગે છે, ચંદ્રમુખી તૈયાર થઈને આવી, તમે જોવો તો ખરા આપણા આંગણામાં ચંદ્ર આવ્યો. અને તેથી માળા ફરતી હતી ઈ મારા ફેરવતો ફેરવતો એનો ઘરવાળો ઈ પતિ પુરુષ ઈ રૂખી એટલું બોલ્યો તો ચંદ્ર આવી ગયો. તો કે હા, હવે ઈ ચંદ્ર ને કે રામ રૂપી સૂર્ય અંદર પ્રગટ થઈ ગયો છે, હવે ત્યાં ચંદ્ર ઝાંખો પડે છે, ચંદ્ર ની મારે જરૂર નથી. ભલા માણસ, આ રામરૂપી સૂર્ય નો ઉદય થઈ ગયો છે, હવે એની સામે ચંદ્ર ઝાંખો પડે છે, હવે મારે ચંદ્ર ની જરૂર નથી. અને પછી ચંદ્રમુખી હરખાતે હરખાતી પાછી વળી ગઈ હતી. ચંદ્રમુખી ને ભરો હોય છે તઈ કે છ મહિનામાં આવું થઈ જાય. આ દીકરીઓને ભરો હોય ને, ઈ દેવાદ બોદર ને જન્મ આપી હકે, ઈ શિવાજી કે પ્રતાપ ને જન્મ આપી હકે, ઈ મહાપુરુષો ને જન્મ આપી હકે. બાકી કોના માટે શું, કોના માટે અમારે બોલવું, કોના માટે ગાવું? આ ભરોસાની, આ દેશ ભરોસાનો દેશ છે, વિશ્વાસનો. અને ભરોસો રાખજો, દ્વારકા વાળા ઉપર ભરોસો રાખજો, તમારા કુળ ઉપર ભરોસો રાખજો, તમારા લોહી ઉપર ભરોસો રાખજો. તમને કોઈ કેમ કે આ કામ કર, ઈ મારાથી ન થાય એવું વિચારવું નહીં. આળસ થાય એ વસ્તુ જુદી છે, ઈ આપણા થોડુંક છે. હવે એને ધીરે ધીરે કાઢી, આ બે ત્રણ એ જે લગાડ્યા ને એમાં બીજા એવા બે ત્રણ એ છે, આ હારા એ છે. આ આ આ આશ્રયો ને જે અસ્મિતાની વાત આવી ને, એકતાની ની, ત્રણે એ હારા, એમાં બીજા બે ત્રણ આળ ને અભિમાન ને એવા છે, એ ગણાવવા નથી મારે અટાણે. આ એ અપનાવે ને આરે રોળા કાઢી નાખજો પાછા, નકર એ આપણે થોડુંક. હા સરસ, પૈસા ને હરવા ફરમાઈ દઈએ ને એમાં મજા બહુ આવે. એટલે વાત તમને એ કરતો હતો કે આ દેશની દીકરીઓ અને આ દેશનો યુવાન પણ એવો હોય, આ દેશના યુવાને. એક બીજી વાત વચ્ચે યાદ આવતી જાય, હું મને ધરા, હું પ્રતાપને ઉપર જઈ રહ્યો છું, એ વાત થોડી મારે લેવી છે. તમે સાંભળશો તો સાંભળો છો જ, પણ વચ્ચે તમને વાત, આમાં ભણેલા કોઈ બાળકો હોય તો એને યાદ હોય વધારે, કારણ કે અમુક વર્ષ ભણતર હોય તો આપણે અમુક પાઠ પછી ભૂલાઈ જાય. આવું મેં સાંભળેલું, હું પાછો ભણેલ નથી, એ નજીક મિત્રો છે એમને ખબર છે. વાંચતા લખતા આવડે પાછું, વળી કોકને એમ થાય કે ખોટા બોલે, હું જે છે એ બધું સાચું કહી દઉં. લખતા વાંચતા હાથે શીખ્યો, મારા બાપુએ શીખાડેલું. હા, માયા મામા મને બહુ, હું રાજી થયા, ખાસ હાડ મિત્ર, અમે બી હૈયાના હાડના મિત્ર, એ બહુ કહે. હું આવી વાત કરું ને, પણ મને મને કે બીજા બધા એને માસ્તર ભણાવે, તને તમે મને કે ભણો, તને બાપે ભણાવ્યો છે, બાપો ભણાવે એમાં કાંઈ ફેર ન પડે. મને એવો આયો, મજા આવે, ભેટી પડી, ઓલે વાત કરી ને મામા રાજી થઈ ગયા. બહુ દેવાદ બોદર વાળી હમણાં કવિતા બોલ્યો, મારે નહોતું કહેવું, પણ હવે કહેવાય જાય. બાપુ પાસે, મોરારી બાપુ પાસે હું આખું ગીત હમણાં મેં ગાયું, ઉગાડું, હાલડું બધું. બાપુ રોયા, બાપ માયા મામા રોયા, બધા રોતા હતા બહુ. એટલે વિડીયો ઉતરે છે એના, હું અત્યારે બોલું વળી, એવું ન થાય કોઈને કે એના વખાણ કરવા હતું આ વાત કરે છે. હું વખાણ કરવા નથી કહેતો, એક કાવ્યના ઓલામાં માયા મામા બહુ રાજી થાય, પણ એ આયર ગમે બહુ મને, કારણ કે વધારે નથી મારે કેવું. વળી એમ થાય કે મિત્ર એને આમ કરે, પણ ભેટી પડે ગમે એ, અમારા કોઈ ચારણ કલાકારો હોય, અમારા કલાકારો બધા મહાન કલાકારો, અમારા બધા સાહિત્યકારો છે, પણ એ માયો આયર મળે ને એનો જે ઉમળકો છે, અમે જાય અમને જે મળે અમને બધાય ને, હે એ તો એ આયર જ કરી હવે, એ પાત પાકી છે હવે જે હોય તે. એની અંદર હું આયર જોઉં, મેં કીધું કલાકાર સાહેબ ગમે એ થાય, આયર જે અંદર રહ્યો હે ને એ બહુ એને એનો એમને અરખ હોય. એટલે ક્યાં પી ગયા હવે તમને યાદ, રાણા પ્રતાપે જ આવે. હું વચ્ચે મારે ઓલી વાત કરવી, એનું શું કરું વાત તમને હું એ કરતો હતો, ભણેલા માણસો હોય આમાં. હા તો ઓલી મેં વાત કરી કે માયા મેં કીધા કરે, તને બાપે ભણાવ્યો છે, ભાણું બાપો ભણાવે એમાં કાંઈ બાકી જ ન હોય, એનો અર્થ એવો નથી શિક્ષક ભણાવે એમાં કાંઈ ન હોય. આપણા દેશના શિક્ષકો છે ને એને કરોડો વંદન છે સાહેબ. એ આ આમાં જે મહાન વ્યક્તિઓ આપણા દેશમાં થઈ છે એના બધા શિક્ષકો ભણાવ્યા છે ને. હા અને બધાને માર, કારણ કે કોઈને હું કોઈ પણ વસ્તુને નીચો કોકને કહું ત્યારે હું થોડોક નીચો થઈ જ જતો હોઉં છું. હા એને વંદન છે શિક્ષકોને, છે ને છે એવું છે. હિસાબ રાખવો, હા હિસાબ અટાણે હિસાબનો જમાનો ખરો. હવે મોદી સાહેબ હિસાબ શીખાડી દીધા ને આપણને, પ્લોટ લઈ જમી લઈ હિસાબ દેવા આપણે. પેલા ગમે આ દસ્તાવેજ કર્યો ને આ, હવે બધું સડાવવું પડે, શેખ સિવાય મેળનું આવે કે આ ક્યાં કાઢી અટાણે ચાલુ રેકોર્ડિંગમાં. સારું સર, ટેક્સ ભરતા શીખ્યા,
હું ભરું છું. ટેક્સ શું છે એ ખબર નથી, ટેક્સ ભરવા માંડે. બોલો, તમે બધા ભરો, એ તો ભણેલા માણસો ભરો છો તમે, તો વાંધો નહીં. પણ મને ટેક્સ શું એ હમણાં સમજાણું, સમજાણ પેલા ભરવા પડ્યા. ખેર, હું તમને વાત એ કરતો હતો કે આપણે ક્યાંક ક્યાંક નુકસાન થાય છે સાહિત્યથી આગાવ્યા જઈને તો, અને એટલે ભણેલાની હું એ વાત કરું. આમાં કોઈ અમુક ધોરણમાં કેમાં આવતો હોય મને ખબર નથી, પણ પેલું એલું પ્લેન કોણે ઉડાડ્યું એવું હું પૂછું તો કોઈ યુવાનો ભણતા હોય એને યાદ હોય, પછી બીજા નો યાદ હોય એનો અર્થ એવો નથી કે તમે કેમાં યાદ નથી, નો રહીએ ને પછી યાદ, પણ ભણતા હોય એનો પૂછું તો એમ કે રાઇટ બ્રધર્સ બે જે અમેરિકામાં પેલું પ્લેન ઉડાડ્યું, આનો ઇતિહાસ આખો વર્લ્ડ જાણે છે એણે પેલું પ્લેન ઉડાડ્યું. કોણે? રાઇટ બ્રધર્સ, બે ભાઈઓ અમેરિકામાં, એમણે પેલું પ્લેન 1903 ઉડાડ્યું. આવો આખા વર્લ્ડમાં ઇતિહાસ રચાઈ ગયો. મારે દુઃખ એ મને વાતનું છે, હવે જે વાત કરું એ પ્રમાણ સાથેની વાત છે, વાંચી લેવાની છૂટશે, જાણી લેવાની છૂટશે, અને ખોટું નીકળે તો મને ખાસ ફોન કરજો કે તમે આ બણગું શું કામે માર્યું. હા, મારો નંબર નહીં હોય તો આ મૂકો તો ઉપાડશે અને એ મને કહી દેશે. ઘણાને એમ લાગે કે રાજભા ફોન નથી ઉપાડતા, એવી ફરિયાદો કરે, ધોખો કરે. ટૂંકમાં હું આખો દિવસ તમારા ફોન ઉપાડ્યા કરું અને બોલ્યા કરું તો અત્યારે તમે મજા કરવા આવ્યો એ ગળું મારું અત્યારે નો રહી. આ જ કારણ, ના તો કોઈ અભિમાન કરી તો પૂરું થઈ જાય ને, ના તો કોઈ એવું છે મોટા એ તો હું છે હજી આપણને ખબર જ નથી. કારણ એક જ છે, આખો દી મૌન રહી તો હાજી અવાજ સારો રહીએ, આ કારણે મૂકો ફોન ઉપાડે છે. એટલે મનમાં કોઈને ઓયલું હોય તો એ કાજ આજ કાજ નાખજો, બરોબર. ઘણા એટલે ફરિયાદ કરે તમે કેમ કવિ વાત નથી કરતા, પણ મારે આ દુઃખ સાથે આ વાત કરવી પડે છે કે રાઇટ બ્રધર છે પેલું વેલું પ્લેન 1903 ઉડાડ્યું એનો ઇતિહાસ આખા વર્લ્ડમાં છે. પેલું વેલું પ્લેન કોણે ઉડાડ્યું એવું તમે નેટમાં લખજો એટલે તમને રાઇટ બ્રધર બતાવશે અમેરિકામાં એને ઉડાડ્યું, બરોબર. રાઇટ બ્રધર છે 1903 પેલું પ્લેન ઉડાડ્યું એની પહેલા 8 વર્ષ 1895 મુંબઈની ઝૂ સપાટી ઉપર શિવકર બાપુજી તલપડે નામના એક મરાઠાએ પ્લેનને ઉડાડી દીધું. તો આ ઇતિહાસ છે, કોક દે વાંચી લેવાની છૂટ છે, આ કોઈ બણગું નથી. સયાજીરાવ ગાયકવાડ પણ ત્યાં ગયેલા અને મુંબઈ મોટામાં મોટી તેદી કોર્ટ ભારતની એ મુંબઈના ન્યાયાધીશ હતા. એનું રણાડે કેવું કંઈક એમની સરની મેમ ઈ ન્યાયાધીશ ઈ પણ એમાં હતા. દેશના ઘણા ઘણા મોટી હસ્તીઓની હાજરીમાં રિમોટથી ઉડાડેલું શિવકર બાપુજી તલપડે નામના મરાઠાએ રિમોટથી 1895 મુંબઈની ઝૂ સપાટી ઉપરથી પ્લેન પેલું વેલું ઉડાડ્યું. ઈ પ્લેન 1500 ફૂટ ઊંચું ગયું, રિમોટથી ઉડાડ્યું અને પછી પાછું બરાબર લેન્ડ થયું, નીચે ઉતર્યું. આ 1895 એને ઉડાડ્યું શિવકર બાપુજી તલપડે, એ વાંચી લેજો. અને ખોટું હોય તો તમે તમારે બીજા પ્રોગ્રામમાં કહેજો, નંબર ન મળે તો. અને એના પછી 8 વર્ષે રાઇટ બ્રધર્સે અમેરિકામાં પ્લેન ઉડાડ્યું, 120 ફૂટ ઉડ્યું અને પછી ક્રેશ થઈ ગયું. 8 વર્ષ પછી ઉડાડ્યું 120 ફૂટ ખાડી ઉડી મામા અને એ ક્રેશ થઈ ગયું એ પ્લેન. એની પહેલા 8 વર્ષ આ શિવકર બાપુજી તલપડેએ ભારતમાં ઉડાડ્યું હતું મુંબઈમાં. એનું 1500 ફૂટ ઊંચું વહી ગયું હતું અને નીચે ઉતરી ગયું હતું, પાછું લેન્ડ પણ થઈ ગયું હતું. છતાંય એ ગરીબ માણસ હતો, એને કોઈ સહાય ન મળી. અંગ્રેજોને ખબર પડી, અંગ્રેજોએ ફોહલાવીને નકશા લઈ લીધા એનું આખે આખું. શિવકર બાપુજી તલપડેએ ભરદ્વાજ મુનિનો વિમાન શાસ્ત્ર આખો એક પુસ્તક આવે છે, એનું વિમાન શાસ્ત્ર, કેવી રીતે વિમાન બનાવવા, એનું કેટલા પ્રકારના 30 પ્રકારનું એક વિમાન, એવા 50 પ્રકાર બતાવ્યા છે ભરદ્વાજ મુનિએ વિમાન બનાવવાનું. એ વાંચ્યા, એ આખે આખી જાણકારી, આખે આખું પુસ્તક અને આ પ્લેનનો નકશો એ અંગ્રેજોએ લીધો. અંગ્રેજો લઈ અમેરિકા હારે મળી અને રાઇટ બ્રધર્સને આપ્યો. એ 8 વર્ષ પછી એણે ઉડાડ્યું અને દુનિયામાં ઇતિહાસ રખાઈ ગયો. અને આજે ઇતિહાસમાં રાઇટ બ્રધર્સના નામ આવે છે, આપણો તલપડે ડટાઈ ગયો. એ મને દુઃખ છે, એટલા માટે હું એને અહીંયા યાદ કરું છું. આવું આપણું કંઈક ઇતિહાસો છે, કેટલાક ઇતિહાસો. એક વાત ઘણી વાર કરી છે, યાદ આવી એટલે કીધું. મહારાણા પ્રતાપની એક સિરિયલ આવતી હતી, હું જોતો હતો. એમાં એક રાણા પ્રતાપની 14 વર્ષની ઉંમર, એના માં અજબદે પવાર એને રાણા પ્રતાપ પૂછે છે કે માં પન્નાદાય કોણ છે, પન્નાદાય કોણ છે.
કે માને પૂછે છે પ્રતાપ, માં પનાદાઈ કોણ છે? કે પનાદાઈ આવે એટલે મારો બાપ ઉદયસિંહ હળિયું કાઢવા માંડે, બધા એને માન આપવા માંડે. માને હા જવંત વાંધો, તમે આવી રહેશો પછી એમાં શું છે, હું પાત્ર માં એટલો બધો ઘણી વાર ઘડી જાઉં. માને પૂછે છે કે માં પનાદાઈ કોણ છે? કે મારો બાપ ઉદયસિંહ હળિયું માંડે કાઢવા. એટલે માએ જવાબ દીધો, જવંતાબાઈ જવાબ દીધો, બેટા પન્નાદાઈ એવું બલિદાન આપ્યું છે, હટાણુંથી હું જોતો તો મને મજા આવતી, જો બહુ મજા આવતી હતી, કે કેવી સરસ વાત આવે. પણ મામા હવે પછી મને જે ઘા લાગ્યો છે ને એ મારે આયરું ને તો ખાસ કેવું છે. એણે એમ કીધું, બેટા પન્નાદાઈ એવું બલિદાન આપ્યું છે, સિરિયલમાં સોની ચેનલમાં 3-4 વર્ષ પહેલા રાણા પ્રતાપની સિરિયલ આવતી હતી એમાં હું જોતો હતો અને મેં જોયું એ હું તમને કહું છું. એ પાત્ર જે હતું જેવંતાબાઈનું, એમણે કીધું કે બેટા પન્નાદાઈ એવું બલિદાન આપ્યું છે, આવી ઘટના ના તો કોઈ દી ભારતમાં નહીં વિશ્વમાં ક્યાંય બની છે, ના તો બનવાની છે. કે શું એવું બલિદાન આપ્યું કે તારા બાપ ઉદયસિંહને બચાવવા માટે પન્નાદાઈએ પોતાના એક ને એક દીકરાને ધોલીએ હુવારી દીધો અને તારા બાપ ઉદયસિંહને તેડી લીધો પન્નાદાઈએ અને કીધું દુશ્મન આવ્યા એટલે કીધું જો આ ઝોલિયા ઉપર હું તો નહીં રાજનો કુંવર છે. માની નજરની સામે પન્નાદાઈના એક ના એક દીકરાને તરવારના ઝાટકાનો ઘા મારી અને દુશ્મનોએ કાપી નાખ્યો, લોહીના છાંટા માના મોઢા ઉપર ઉડ્યા પણ માની આંખની પીછીએ પાણી નહોતા આવ્યા. આવું પન્નાદાઈએ જે બલિદાન, બેટા પ્રતાપ, પ્રતાપના માં કહે છે સિરિયલમાં હું જોતો તો એ તમને કહું છું, બેટા પ્રતાપ, કુંવર પ્રતાપ, પન્નાદાઈએ જે બલિદાન આપ્યું છે, આવી ઘટના ભારતમાં નહીં વિશ્વમાં ના તો કોઈ દી બની છે, ના તો એસા કભી બના હે હુઆ હે ના તો આગે કભી હોગા, એવું ઈ સિરિયલમાં કીધું. આવી ઘટના ના તો કોઈ દી બની છે, ના તો આગળ બનવાની છે. તઈ મને વહેમું ઈ લાગ્યું કે પન્નાદાઈને 100-100 સલામો છે, પન્નાદાઈને કરોડો વંદન છે. પન્નાદાઈએ ઉદયસિંહને ન બચાવ્યો હોત તો મને તમને રાણો પ્રતાપ ન મળત, એટલે એને સલામ કરવી જ પડે. પણ પન્નાદાઈએ જે બલિદાન આપ્યું રાજસ્થાનની ધરતીમાં ઉદયસિંહને બચાવવા માટે દીકરાને આપ્યો, એની પહેલા 400 વર્ષ ઉપર સૌરાષ્ટ્રની ધરતીમાં દેવાત બોદરે ઉગાને આપી દીધો તો પણ એને ખબર નહીં હોય. તૈન સાહેબ મારે ખાલી એટલું જ કહેવું છે, પન્નાદાઈને વંદન છે કરોડો, પણ પન્નાદાઈએ જે બલિદાન આપ્યું એની પહેલા આપી દીધું તો અહીંયા, પણ એ સિરિયલ વાળાને ખબર નહીં હોય તઈ ને. તો આ વાંક કોનો છે, સિરિયલ વાળાનો, ટીવી વાળાનો, એ બાય પાત્ર ભજવતી હતી એનો, એનો કોઈનો નહીં, મારો અને તમારો. અમે આપણે આમાં અમે આવી, અમે ક્યાંક આડાવળું કરવા વૈયા ગયા છીએ વાતોમાં ગીતોમાં કે આમ કરી તો પ્રોગ્રામ હાલે, હું મારું જ કહું છું. અને સાંભળવામાં તમે ક્યાંક એવું કર્યું હશે કે એ રહેવા દો ને ભાઈ મજા આવે એવું કરો, આમાં આપણે બે હજી આવું કરતા રહું તો આવું કેટલું ડટાઈ જાહે. એટલે ઇતિહાસથી આઘા વયા જાહું તો આપણા ઇતિહાસ ડટાઈ જાહે. બીજી વાત, મધર ટેરેસાના નામનો મામા દિવસ ઉજવાય છે, મધર્સ ડે. એ તમને ખબર હશે યુવાનો, ભણેલા છો બધા, મધર્સ ડે નહીં વંદન, એને સેવાના કામ કર્યા એને આપણે વંદન કરવા જોઈએ. પણ મધર ટેરેસાની પહેલા જે સેવા પ્રેરણા ક્યાંથી મળ્યા કરવાની, ઈ પાછું ગૌરવ. એટલે આયરો માટે હું કહું કે એવી બે શક્તિઓ આ દેશમાં, એમાંય સૌરાષ્ટ્રમાં જ, પરબવાવડીમાં અમરમાં અને વવાણિયાની માલિકો રામબાઈમાં, આ આયરની બે દીકરીઓ એની પહેલા કરી બતાવ્યું તું ભલા માણસ, ઈ મધર ટેરેસાએ કર્યું. તો એના નામનો મધર્સ ડે વિશ્વમાં ઉજવાય છે, આ બે દીકરીઓ છે એની ખાલી ગુજરાતની જ ખબર, આગળ નહીં. તો આગળ જાય ક્યારે જાય, અમે બોલી અને તમે સાંભળો, એટલા માટે આ વાતો કરવી પડે છે, એટલા માટે આ વાતો રાડવી. આવી કેટલી વાતો થઈ શકે. ભગવાન રામે સબરીના હેઠા બોરખાતા, રામને વંદન, આપણો બાપ છે, રામ રામ છે, રામ હું છે એ વર્ણન કરવું હોય તો આપણી ત્રેવડ નહીં, આપણો બાપ છે, પછી ભગવાન આપણો પરમાત્મા એટલે આપણો બાપ. પણ રામે સબરીના હેઠા બોરખાતા, એ ખાવાની વસ્તુ ખરી, બોર ખવાય, આપણે કોઈ કહીએ ને બોર શું તો કે ખવાય ખરા, ભલે હેઠા હતા ને ખાધા એની મહાનતા. પણ એવી જ રીતે ચલાળાનો આપા દાના નામનો કાઠી સંત ઘોડા ઉપર બેહીને જતા હતા, રાત હતી અંધારું હતું, ઘોડા ધીરા ધીરા વયા જતા હતા, એમાં ચિંતાનું જાતવન ઘોડું થઈ જજગાણો, ઘોડાને ખબર પડી જાય
પેલા ઓસા અકસ્માતો થતા ને, અકસ્માતે મૃત્યુ, એટલે આ એક્સિડન્ટ ઈજ અકસ્માત ન કહેવાય, ઘણા પ્રકારના હોય. પેલા જનાવર ઉપર આપણે હજી ઘણા ગોવાળાનું પૂછી લેજો, ખાડુવાળાને ખબર હોય, ગાયું સવારમાં ગાયું નીકળે, ગાયું કહી દે કે આ બાજુ જવું કે નહીં, ભેહું કહી દે, ગાયું તો માતા આપણે માં કહીએ છીએ, ભેહું કહી દે, ખાડું ગરમાં જાયજો કોક દી, ભેહું ખાડું નોર થાય એટલે ગોવાળ જાપા પાસે ઉભો રહીએ, કઈ બાજુ જાય છે, એ આમ જાતી હોય ધરાર વાળીને આમ લઈ જાય ને તેથી હાવ જ પડે ને મારણ થાય. આ ભેહું ની વાત કરું, ગાયું નહીં. અને જાતવંતા ઘોડા હોય એને ખબર હશે, ઘોડામાંથી બેહી નીકળે ને એ ઘોડું આમ નામ કરવા માંડે ને પાછું હટવા માંડે, એટલે અસવાર ઘણા પાછા વળી જતા અને ખબર જ પડી જતી કે આજ નો જ જવાય. હવે તો એ હવે તો મોબાઈલ બતાવે, એ તો ભટકાઈ જાય ત્યાં સુધી વીડિયા ચાલુ રહ્યો, એ એમનો કે પાછા વળો. હા, કારણ કે એને મોબાઈલ ને ખબર નથી કે આગળ હું થવાનું છે, એ ખબર છે કાંઈ ફૂગી જાઉં, પણ ઓલાને ખબર પડી જતી પ્રકૃતિ સાથે જોડાણ હતું, આ આપણું વિજ્ઞાન હતું, આ હું આપને એ વાત કરું છું, એ ખબર પડી જતી. અને હજી આપણે મિત્રો નથી, ઘણાને ખબર પડી જાય, હું તમને યાદ કરતો હતો, મને એમ હતું જ આજ ભાઈ આજ આવશે, ગામડામાં એવું બહુ બને, મને એમ હતું કે તું આવવાનો છો, આજે એવું લાગતું તું આપડો, એ ફોન નહોતા ને તાઉં દે હતો, હવે નથી ખબર પડતી, હવે ભટકાય થઈ ખબર પડે, તું છો, મને તેમ કે કોણ છે આ, અમે અમે ખાલી ધબલા વગાડવા નથી લઈ આવ્યો, હું વાતોમાં ફાટા પડે ને પછી મારે નક્કી નોરી, એટલે એને ધબલું સારું વગાડે, એની વાત એ કરદો ધારા રહે નહીં રહેવાય વચ્ચે, એણે શું કર્યું હતું પ્લેનમાં કહું, એ ઓલી ઘડીએ ઘડીએ સાપ દબાવે, મામા સાપ ઉપર એક સ્વિચ આવે, લાઇટ કરવાની આવે, બીજી આવે ને એક ત્રીજી આવે, ત્રીજી દબાવીને એટલે બેન આવે, જી સર એટલું જ કરે, એટલે આ કે પછી વોટર એટલે પાણી લઈ આવે, આને બધું બોલતા આવડે, ઘડીક સાહેબ પાછું દબાય છે, મેં કીધું ભાઈ ઘડીએ ઘડીએ ક્યાં બોલાવી, કે હું ક્યાં બોલાવી, આફડી આવે છે, એ એમ નથી, મેં તું ઓલી સાપ દબાય ને એટલે આવે છે, એટલે એને એમ કાને કામ, મને કે સાપ દબાવી એટલે આવે, મેં કીધું હા એ સાપ દબાવ્યો એટલે આવે, મેં સાંભળ્યું હું પ્લેનમાં ક્યારેક ક્યારેક જાઉં, એટલે પછી મને એને કીધું, મને કે આ સાપ ઘેરે લઈ જાય તો એ આ બોલેલો, મારે નહોતું કહેવું પણ પછી કહેવાય ગયો, સારો માણસ એટલે એ તો આનંદ માટે કહેતો હતો. ખેર મૂળ મુદ્દા ઉપર આવી, ઘોડાને ખબર પડી જાય, જાતવંતા પશુને ખબર પડી જાય, આજ પણ પડી જાય સાહેબ, જાતવંત તો ઘોડું છે એ ઉભી ગયું, વાત એ કરું, ભગવાન રામે સબરીના હેઠા બોર ખાધા, રામને બહુ વંદન, પણ બોર ખાવાની વસ્તુ હતી, પણ એ આપાદાનાનું ઘોડું જજકાણું નીચે ઉતરીને હાલતા થયા, ઉહકારો સંભળાણો, કોક માણસ ઉહકારો કરતું હોય, ઊં ઊં એવું હડી કાઢી, કોણ છો તમે, કોણ છો, કોણ ઉહકાર્યા કરો છો, દીકરીનો અવાજ આવ્યો, અરે હું દીકરી છું, ફલાણા ગામની દીકરી છું, કોણ તમે, કોણ છો, તો કે બેટા બીતી નહીં, અમે સાધુ છીએ, અમે સંત છીએ, અરે બાપુ આખા રહેજો, મારાથી જતા રહેજો, કા તો કે મારા માથામાં ઉંદરી થઈ છે, મારા મા બાપ ગામના કેવાથી અહીં મૂકી ગયા, અને ભાત દેવા આવે ને એ શેટો ડબરો મૂકીને વયા જાય છે, હું ખાઈ લઉં છું બપોર ટાણે, આ બાવળની કાઈટમાં બેઠી રહું છું, મારા માથામાં જીવડા પીડા ઉંદરી, બાપા જતા રહેજો, તમને ક્યાંક ચેપ લાગી જાહે, તેથી ચલાળાના આપા દાના એ નજીક જઈને કીધું, બેટા એની દવા નું કરી તારા મા બાપે, બાપા દવા તો બહુ કરી, પણ વૈદો કેટલા ફેરવ્યા, આમાં ફેર નથી પડતો, વૈદો એવું કીધું, કાળિયો કૂતરો જો આને ચાટે ને જીભથી તો એની લાળમાં એવું તત્વ હોય છે કે આ મટી જાય, નકર ન મટે, તો બેટા કાળિયા કૂતરાને ન ચટાડ્યું, બાપુ કાળિયા કૂતરો ચટાડ્યું એટલું નહીં, ગોળવાળા પાણી માથે રેડ્યા ને તોય કાળિયા કૂતરા દુર્ગંધથી આખા ભાગી જતા હતા, કાળિયું કૂતરા ચાટવા નહોતા આવતા બાપુ, અને તેથી ચલાળાનો સંત આપો દાનો આમ હાથ ખોડી અને આમ ઊંચું જોઈને કીધું તું કે આય દ્વારકાધીશ, હે કનૈયા બાપ, હે ઠાકર, આ દીકરીની ઉંદરી મારે મટાડવી છે, અને મન કર્મ વચન થી જીવનની માલિકર કોઈ દી મેં ખરાબ વિચાર ન કર્યો હોય તો ઘડીક વાર મને તારો કાળિયો કૂતરો બનાવી દે, મને તારો કાળિયો કૂતરો બનાવી દે, મારે આની ઉંદરી ચાટી જવી છે, અને જીભના લબરકા માર્યા છે, આ ઇતિહાસ ખોટો નથી, હમણાં થઈ ગયા આપોદાનો, જીભના લબરકા મારી અને ઉંદરીને ચાટી ગયો આ દેશનો સાધુ, આને સાધુ કહેવાય, બાકી આ કરોડોના કોભાંડ કરીને પછી જે દાઢી ફરકાવે છે જેલુમાં કોકાના દીકરા, હજી અમુક એના સેવક નથી સમજતા, બોલો, મેં એમને કીધું ફોટો એક સેકન્ડ જોયો, મેં કીધું આ તો ઓલા છે એમ કઈક, મને કે એમ ના કેતા, અમે એને હજી માની છીએ, મેં કીધું આવું થયું, મને કે એ તો એની લીલા હોય, જેલમાં જાય તો લીલા, સાબિત થઈ જાય તો લીલા, આ લીલા હારી, આજ આપો દાનો હો એક બેન ત્રણ લબરકા માર્યા
દીકરીને ટાઢક થઈ અને દીકરી એટલું બોલી બાપુ તમે મારી પીડા હેરી તેથી આપા દાને કીધું મેં નથી હેરી બેટા તારી પીડા તો ઓલા દ્વારકા વાળે હેરી છે હું તારી પીડા કોણ હરવા વાળો હતો
મારે કહેવાનો અર્થ એટલો છે બોર ખાવાની વસ્તુ છે બોર ખવાય ઉંદરી ચાંટવાની વસ્તુ નથી તોય દાનો આપો દાનો સંત ચાટી ગયા બોર સબરીના એઠા ખાધા રામે એ આખા વિશ્વને ખબર છે પણ આપા દાના એ ઉંદરી ચાંટી એ ખાલી આપણે ગુજરાતને જ ખબર છે એનું કારણ એ છે ભગવાન રામને તુલસીદાસ મળી ગયા આપા દાના તુલસીદાસ નથી મળ્યો એટલે આખી દુનિયાને ખબર નથી મારો કહેવાનો અર્થ એટલે કવિઓની આપણે ત્યાં મહત્તા હતી કવિઓને એમને નહીં એ જે માન આપતા હતા મોટા મોટા મહારાજા રજવાડા ની માલિકો આજ પણ આ જામનગરમાં ભોગોભાઈ ચારણ અમારો આવ્યો હતો આખા નામને મને બહુ યાદ નથી રહ્યા પણ નો ભૂલતો હતો રામભાઈ ગોજિયા મારા ખ્યાલથી રામબાપા અને એને ત્યાં ગયા હતા ભોગોભાઈ જામ સાહેબે કીધું કે માથું દી એવા તે દી હતા અટાણે બધું રહેવું રામ મામા ડાંગરની તો હું વાત કરું જ છું પણ આ બીજી વાત મને મળી હા અને બોગાભાઈ નામના ચારણ આવ્યા જામનગરમાં જામ સાહેબને કઈક વટ ની બધી વાતો થતી હોય એટલે મોજ આવી એમાં થતા થાય કે માથા દેવા આવ્યા હોય આજ પણ હોય તો કે તો લઈ આવી દો માથું તો કે જાઉં છું અને ગામનું નામ ની મને ખબર નથી પણ આખું મને વિજલપુર હા વિજલપુર ગામ અને એ રામ બાપા અને એને ત્યાં આવ્યા મહેમાન થયા હવે એને ત્યાં પાછા બીજા ગાગિયા મહેમાન હતા કે ગાગિયા નથી હા કારણ પૂરું મેં વાંચ્યું છે પણ આખું યાદનું આવતો વાત આવી એટલે પછી કરવી જોઈએ જે માથું લીધું એ જ ગાગિયા હતા ને રામ બાપા ગાગિયા વાહ વાહ સરસ બધા મૂળ તો બે માથા દેવા જ ગયા હતા આ પાછા અંદર અંદર મોજ કરી લે બોલો પણ હકીકત એ છે મને મને તો એટલી જ મજા આવે કે એક બે આયર માથા દેવા તૈયાર થયા હતા એમ એ રાખી તો વધારે મજા આવે છે હા એટલે રામ બાપા ગાગ્યા એમણે કીધું એમને ત્યાં મહેમાન થયા આખી વાત તો લાંબી છે કે આવી રીતે હું કે હોડી માંડીને આવ્યો છું માથાની તો કે એમાં હું તો મહેમાન જે હતા એ ગોજિયા હતા બરાબર ને હા એમણે કીધું માથું તો હું દે તો કે પણ મારું મારે ત્યાં સારણ લેવા આવ્યો તમે કેવી રીતે માથું આપી શકો તો કે જામ સાહેબને એ ખબર પડે કે આ આયર માથું આપે એટલું જ નહીં આયરને ત્યાં મહેમાન હોય ને એ માથા દે એવા હોય એને ખબર પડે એમ અને એનું નામ લગભગ મહરીમામાં હતું મારા ખ્યાલથી પછી બહુ મેં કારણ કે એક જ વાર વાંચ્યું બીજી વાર હું હરખું વાંચીને આવી હરખું જાણીને આવીશ કહેવાનો મારો અર્થ એ છે કે બે આયરું આવ્યા હતા અને એને કીધું અને જામ સાહેબ ભેટી પડ્યા તમારા માથા જોતા નથી તમારા જેવા આયરુથી તો અમારું આખે આખો હાલાર ઉજળું છે પણ મારે આવા છે ને એ જાણવું જરૂરી છે પાછું એમ હા ઓલાની જેમ રામો પીર દેખાય છે ચંદ્રમાં હાવ એવું જ નથી ને એમ એમ પારખું કરવું પડે ને એટલે કહા રામ કહા લખન નામ રહ્યો રામાયણ કહા કૃષ્ણ બળદેવ પ્રગટ ભાગવત પુરાયણ વાલ્મીકિ સુખવ્યાસ કથા કવિતા ન કરંતા તો કવણ સ્વરૂપ સેવતા ધ્યાન મન કવણ ધરંતા જગ અમર નામ ચાહો જી કે સુણો સજીવન અખરા રાજસી કહે જગ રાણરો તમે પૂંજો પાવ કવેશ્વરા એક રાજપૂત રાણા રાજસી રાજ સમંદરમાં ઉદયપુર પાસે તળાવ છે એ તળાવમાં એક પથ્થરમાં કોગદી જાવતો જોજો આ છપાઈ લખી ગયા છે રાજપૂત લખી ગયા દરબાર કવિ માટે શું કીધું એને કહા રામ કહા લખન કે રામ ને લખમણ ક્યારે થઈ ગયા નામ રહ્યો રામાયણ કોણે કવિએ લખ્યું એટલે વ્યાસજીએ લખ્યું એટલે મહાભારત આખું થયું વાલ્મીકિએ લખ્યું એટલે રામાયણ રહી કહા રામ કહા લખન નામ રહ્યો રામાયણ કહા કૃષ્ણ બળદેવ પ્રગટ ભાગવત પુરાયણ કૃષ્ણ બળદેવ કેવા હતા આપણે હટાણે મોરલી વાળો હતો આમ ઉભો રાસ કરતો ક્યારે ભાગવત વાંચ્યું ત્યારે ને તો કવિ કે કહા રામ કહા લખન નામ રહ્યો રામાયણ કહા કૃષ્ણ બળદેવ પ્રગટ ભાગવત પુરાયણ વાલ્મીકિ સુખવ્યાસ કથા કવિતા ન કરંતા તો કવણ સ્વરૂપ સેવતા ધ્યાન મન કવણ ધરંતા જગ અમર નામ ચાહો જી કે સુણો સજીવન અખરા રાજસી કહે જગ રાણરો તમે પૂંજો પાંવ કવેસરા એ રાણા રાજસિંહે લખ્યું છે કવિના પગ પૂંજવા જોઈએ ઈ કવિની મહત્તા અને ઈ હતું આજ પણ છે નથી એવું આપણે છેલ્લે મહારાણા પ્રતાપનો થોડોક નાનકડો એક પ્રસંગ કહી અને પછી કશું મેં બે કડી કહી અને આપણે જુદા પડશું પણ રાણાનો આપણે કદાચ રાણા માટે તો કેટલું બોલી જેટલું બોલી એટલું ઓછું છે પણ શ્રાવણની છઠની રાત ધીરા 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 મરફા વાગતા હતા થોસા યુદ્ધની તૈયારી થતી હતી આરાવલના પહાડમાં અંધારાની અંધારાની અંદર છેલ્લા શિકાર માથે જેમ હાવજને જવાનું હોય એમ તારાઓની ગણતરી કરતો 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 રાણો પ્રતાપ જોઈ રહ્યો હતો વાહ મેવાડ શું તારા ભાગ કે
આજ મારી ઢાલના ચાપડા આંચકા નાખે છે. આખે આખી ઢાલ નથી રહી, હવે ઢાલ તો કપાઈ ગઈ છે, ખાલી ચાપડા રહ્યા છે ઢાલના. અને મહારાણા પ્રતાપ શ્રાવણની છઠ્ઠીની રાતે યુદ્ધની તૈયારી આમ વિચારતા હતા, હવે સવારનું જે યુદ્ધ છે એ સહેલો નિર્ણય કરી લેવો છે. એમાં અવાજ કર્યો, અમાર આપણે આપણે પાસે કેટલા રાજપૂત વેશા, આપણી પાસે કેટલા રાજપૂતો છે, કેટલા ક્ષત્રિયો છે? એના દીકરાને કીધું, અમારે કીધું ગિનનો પડે શા, ગણવા પડશે એમ. કાંઈ વાંધો નહીં, ગણી લ્યો. રાણા પ્રતાપ કહે છે, અને મશાલસિંહ હામી ઇશારત થઈ, મશાલસિંહે દોડ દીધી અને ગણતરી શરૂ થઈ. એક બે પચી પચાસ હો બસો પાંચસો હજાર બે હજાર થતા 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 રાત્રિનો પહેલો પ્રહર, બીજો પ્રહર, ત્રીજો પ્રહર થયો. મસાલા આવીને અવાજ દીધો, અંદાતા કે હા, કે 22,000 વેશા, આપણી પાસે 22,000 ક્ષત્રિયો છે, રાજપૂતો છે. રાણા પ્રતાપે મૂછમાં થોડાક દાંત કાઢ્યા, અહીંયા ને એટલું કીધું, હર 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 હર, ગરીબની ઝોપડીનો મુગરો ખીચ વેશા. ગરીબની ઝૂંપડીમાં મગની ખીચડી હોય એવું છે, ગરીબની ઝૂંપડીમાં ખીચડી હોય ને એમાં મગ બહુ ઓછા હોય, ચોખા વધારે હોય, કારણ કે ચોખા ઊંઘા પડે, મગ મોંઘા પડે. ગરીબની ઝોપડીનો મુગરો ખીચવે છે, એ ચોખા જેટલા આપણે મગ જેટલા, પણ કાંઈ વાંધો નહીં, હિસાબ ચૂકતે કરી દેવો છે. આજે મહારાણા પ્રતાપ અંધારાની અંદર દણક દઈને કીધું, તો અમાર સબ રાજપૂતો કો કહે દો, જિલે રે મન મેં કુછ બાત હો તો સાથ જા સકે. બધા રાજપૂતોને કહી દો, કોઈના મનમાં કઈ જવાનું ઈચ્છા હોય તો ઘરે જઈ શકે છે. આ આપણે શીખવા જેવું છે મામા. યુદ્ધમાં રોટલા ખવડાવ્યા હતા, હાચવા હતા, આડા માથા દીધા હતા, છતાંય યુદ્ધ ટાણે રાણો પ્રતાપ એમ કહેતો હતો કે તમારે વયું જવું હોય તો જઈ શકો છો, પાલટી બદલાવી હોય તો છૂટશે એમ. આ મજા ક્ષત્રિયોની છે. અટાણે તો ખાલી ઘણી વાર અમુક ન હોય ને અમે પૂછીએ, આ કેમ આમ આ વખતે આમ થયું, તો એને મારા આમ ફોર્મ ભર્યું, પણ ભર્યું તો એ તો હોવું ના ઓલા પ્રમાણે, એનો કોઈ ઓલું કોઈ પણ ચૂંટણી, ઘણી વાર વિચાર થતો ફલાણો ચૂંટણી લીધો એના સામે ઓલો લીધો, મને તેમ થાય એનો એક મને હાલો ને, આપણે એ વિરોધ એક સમાજના બે ઉપે એ ને હોવ ને રીતે, ઘણો સમાજ હોય તો મજા આવે, પણ એક વસ્તુ તો હોવી જ જોઈએ, ચૂંટણી પૂરી થાય એટલે બધાને ભેળા ભજીયા ખાવા જોઈએ, ખાલી આટલું આવડી જાય તોય ઘણો છે. જે જીતો એ ચૂંટણી તાણે તમે મોજથી લડી લ્યો, હા મામા લડી એટલે મતમાં, કોને વધારે મેળવી લેવા મત એમ લડી ઓલું નહીં, પણ આટલું આપણને મામા આવડી જાય ને, પૂરી ચૂંટણી થાય એટલે બધા ભેગા થઈને ભજીયા ખાઈ લે, વાહ હવે કરો હારા કામ, અને પાછી ચૂંટણી આવે તેથી તૈયાર રહીજો. આવું શીખી જાય તો ઘણું બધું સારું થઈ જાય એની રીતે. આ રાણો પ્રતાપ કહેતો હતો, અમાર સબ રાજપૂતો કો કહે દો, જીરે રે મન મેં કુછ બાત હો તો સા જા સકે રહ્યો, અસી ધાર ઉતરવો વે માતૃભૂમિ મેં સહન કરવો વે. હવે અસી ધાર ઉતરી જવું છે માતૃભૂમિ માટે, અહીંયા ખપી જવું છે, શા વટે છે કોઈ પાછો નહીં આવે રહ્યો. હવે આ કેડેથી પાછું આવીશું, ઘેરે જાઉં એ વાટમાં હોય એને ઘેરે મોકલી દેજો, શા વટે છે પાછો નહીં આવે રહ્યો, અસી ધાર ઉતરવો વે માતૃભૂમિ મેં સહન કરવો વે, સાકારો ગ્લાસ હું પીવું રહો, હવે વીરરસનો મારે ગ્લાસ પી જવો છે હવે. અને 22,000 જે રાજપૂતો હતા એને શું કીધું, અંદાતા ખાઈ કહી રહ્યો, શું કહો છો તમે, ઇણમેશ કોઈ રાજપૂત નહીં લાગતો શા, તમને આમાંથી રાજપૂત કોઈ નથી લાગતા, તમે કહો છો કે જેના મનમાં કોઈ થતું હોય તો વયા જાઓ, અમે કાયર લાગી છે, ઇણમેશ કોઈ રાજપૂત નહીં લાગતો શા. તેથી રાણા પ્રતાપે કીધું, હાર હાર હાર, હું કઢે બોલ્યો રહ્યો કે રાજપૂત નહીં વે, સભી રાજપૂત વે, સભી રાણા વે, મૂંગ મૂંગ છે કોઈ મોટો નહીં વેસા, મગ મગ થી કોઈ દી મોટો ન હોય, મગ બધા હરખા જ હોય, મૂંગ મૂંગ છે કોઈ મોટો નહીં વેસા, સભી રાજપૂત વે, સભી રાણા વે, કરો તૈયારી યુદ્ધ કે લઈએ. અને ચેતક ને માથે હાથ ફેરવો, મેડો ડાબલા પછાડવા, ચેતક ચેતક એમ કહેતો હતો, હારાવલ ના પહાડમાં અંધારાની અંધાર, તેથી આમ જેમ હેણે લાટી નાખી, ચેતક કહેતો, રાણા રાણા તું મારી પીઠ ઉપર બેઠો એટલે મારું જીવન સફળ થઈ શકે છે, રાણા હું ચેતક છું. હા ડાબલા મીડો પછાડવા ઘોડો, આજ પણ ત્યાં જાય તો સેલ્યુટ કરી જવી પડે, સલામ કરવી પડે પશુને, આ દેશનું પશુ પણ દેશ માટે કંઈક કરી જાય તો આ દેશ એને ભૂલ્યો નથી સાહેબ, ઈ પરંપરા વાળો આપણો દેશ છે અને ઈ પરંપરા જળવાવી જોઈએ. હા અને મીડા તૈયાર થવાના, આરાવલીના ગાડીઓમાં ધીરા 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 કેસરિયા સફાવાળા ક્ષત્રિયો ઉતરતા હતા રાજપૂતો. અંધારું હતું, જાડવા કાળા લાગતા હતા, એમાં કેડી હતી, કેડીમાં કેસરિયા સાફાવાળા એક ધારી હાર હતી, કેવી લાગતી હતી કે ઓરડો હોય, આણાત પરણીને આવી હોય, પીવની રાહ જોતી હોય,
અપ્રણાની પહેલી રાત હોય અને એમાં પગથિયા ચડતો હોય પીઉન, કાટ 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 મોજડીનો અવાજ આવે, અને મર્યાદા વાળી બાય હોય પોતાનો પીઉ આવે છે એટલે આમ ફરવા જાય અને ઓઢણું આમ થઈ જાય અને આમ ઓઢણું હરખું કરવા જાય અને પોતે હાથે અને પોતે અહીંયા હેથો હોય અહીંયા હાથ અડી જાય ને ઊભી હિંમતીએ જેમ લાલ હેથો દેખાય ને એમ આરાવલીની ગાળીઓમાં કેસરિયા સાફા વાળા એ સાફા દેખાતા હતા રાજપૂતોના. અમારા બચ્ચું ગઢવી જેની પાછળ સ્વર્ગસ્થ લગાડવાની ઈચ્છા ન થાય એ આ વાત કરતા, આ ઉપમા દેતા. બચ્ચું ગઢવી એટલે જેવા તેવા નહીં. સાબુદ્દીનભાઈ રાઠોડને ભીખુદાનભાઈને એમ કહે છે કે અમારી હાજરી હતી અને ભાઈદાસોલમાં બચ્ચું ગઢવીએ વાર્તા માંડી હતી. 1200 માણસનો હોલ ઊભું બેઠા હતા, સાંભળતા હતા. અને બચ્ચું બાપુએ ચેતકને જ્યારે વર્ણન કર્યું ને બાગાક શામ કરતો ચેતકને ઉડાડ્યો ને, 1200 માણસમાંથી આમ આમ ઊભા થઈ ગયા હતા અડધા, અમુકની રાયડું ફાટી ગઈ હતી, ચેતક માથે આવ્યો એમ એમ કે આમ રૂપક એટલું ખડું થઈ ગયું હતું, આ થઈ જતું. અને ઈ મીડા ઉતરવા આરાવલીની ગાળીઓમાં ધીરે 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 મરફા વાગતા હતા. ઢોસા એક ઢોસાને 6 જણા વગાડે, હાથીની અંબાળી ઉપર ઢોસો રે, બબે ગામના પલાવતી અવાજ આવે, રડી બિબાંગ ધોમ, રડી બિબાંગ ધોમ, રડી બિબાંગ ધોમ. એક બાજુ ચોક વાગતી હતી ધીંગાણાની, ધડરાંગ તોક, ધડરાંગ તોક, ધડરાંગ તોક, ધડરાંગ તોક. એક બાજુ ચંબુ વાગતા તોક તોક તોક, ધીંગ તડક ધીંગ, તોક તોક તોક, ધીંગ તડક ધીંગ, તોક તોક તોક, ધીંગ તડક ધીંગ. એક બાજુ ધીંગાણાનો ઢોલ વાગતો, ધ્રિજબાંગ ધીબાંગ, ધ્રિજબાંગ ધીબાંગ ધી. અને યુદ્ધની હરણાયું ટે ટે મંડી ફૂકાવવા અને રાજપૂતોની ભૂજાઓ ફરાક 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 ફરક મંડ્યું થવા. હર હર મહાદેવ, જય દ્વારકાધી, જય કરણીજીરી, જય માતાજીરી. અને મંડા તૈયાર થવા. આ બાજુ ઓલાઓક બનનારાય તકવી યુદ્ધ શરૂ કિયા જાય. અસલામ અલકુમ મહેબુબ સુબ્બાની, અસલામ અલકુમ કુતુબ રબ્બાની, અસલામ અલકુમ મહેદુન જિલ્લાની, નબી નામ લેના નહીં જો ઉઠ કે ના ખુદાના. આફ્રિકાના જંગલમાંથી નીકળેલો ડેકારી નામનો અજગર શિકારને ભરડામાં લે એમ ફોજ ભરડામાં લેતી આવતી હતી. આડી ખામ આખી ફોજ છે, હાડો ડોડો 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 ડોડો, મીંડા ધોસા વાગવા ધીન. અને ઈ વખતનું યુદ્ધમાં કવિને કોઈએ પૂછ્યું કે કહો શાયર કીતા ઘડા અને કહો મેરુ કીતા શેર. કોઈ કવિને પૂછ્યું કે દરિયો કેટલા ઘડા નો પાણી દરિયાનું હશે અને મેરુ કેટલા હેર નું હશે. કહો કાયર કીતા ઘડા, કહો શાયર કીતા ઘડા ને કહો મેરુ કીતા શેર. તો કે બદશા ઊંધા મામલા હો તો દરિયા ઊંધા ફેર. જેથી મહારાણા પ્રતાપ નું અને અકબર બાદશાહ નું યુદ્ધ થયું એમાં જેટલા ઘડા લોહી હતું ને એટલા ઘડા નો દરિયો અને જેટલા માથા ઉડ્યા ને એટલા હેર નો મેરુ પર્વત હતો. આવું યુદ્ધ થયું તું કવિ કે આ બદશા ઊંધા મામલા એ તો દરિયા ઊંધા ફેર. અને હમ હમા બાગડદા 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 ઘોડા તૈયાર થયા. આ બાજુથી હાથી અને ઘોડા, આ બાજુથી અકબર ની સેના, આ બાજુથી માનસી, આ બાજુ સિપે સાલારે જંગ અજીજ કોકા અને આ બાજુ અકબર નો દીકરો સલીમ અંબાડી ની માથે બેઠો બેઠો, હોણા ની અંબાડી માથે આમ જોતો હતો. હિન્દુસ્તાન ના યુવાનો ના માથા કપાતા હતા, હંતો હતો આનંદમાં, આનંદમાં હંતો હતો. રાણા પ્રતાપે વિચાર કર્યો કે હવે આને જીવતો ન રહેવા દઉં. પોતાની પાસે જોટાની તલવાર હતી, મ્યાનમાં નાખીને હાંગડી છે એ ફેરવ્યા હાથમાં. ચેતકની લગામ મોટામાંથી હાથમાં લીધી અને ચેતકને પહેલી વાર રાણા પ્રતાપે તેથી કીધું તું, ચેતક આજ સલીમને જીવતો ન રહેવા દઉં. ચેતક ડાબા મીંડો હરખા કરવા, આટલી જા તૈયારી કરીને તાં બહલોલ ખાન બોલો, જે મેં શરૂઆતમાં કીધું ને કુબોલ બોલ્યો. કુબોલ બોલે ન્યા વાંધો, ડાયો માણા બોલવામાં ધ્યાન રાખે, સીધી તાળ નો નાખે એનો જવાબ એ એવો હોય. સામે માણસ અડધો તો જવાબમાં ભાંગી જાય. બહલોલ ખાને કીધું કાટતે રહો આતે હુએ કાફિલ હિન્દુ કુત્તે કો. અને રાણા પ્રતાપ ના ચેતક ના માથે આમ કહવાળી માંથી હાથ ફેરવો તો એ લગામ ને ખેંચી જાવું તો સલીમ માથે આમ ફેરવી. અને રાણા પ્રતાપે ગાંડી ગીર નો કહેરી સિંહ જોવે આમ જોયું હાંગડી ને ફેરવી. અને ચેતક ને કીધું, ચેતક બપ્પા કઈ બોલાવ્યો અણ બપ્પા એક વાર. ચેતક જીવનમાં કોઈ દી બાપ નથી કીધો, એક એકલિંગજી સિવાય ને એક મારા બાપ સિવાય આજ તને બાપ કહું છું. બપ્પા કઈ બોલાવ્યો અણ બપ્પા એક વાર. ચેતક ચેતક એક વાર ડાબલા દાવા દે હાથીની અંબાડી માથે અને પછી બહલોલ ખેલ ને જીવતો રહેવા દઉં ને તો જેવંતા ભાઈ નો ઝાયો ન કહેવા, હું પ્રતાપ નો કહેવા, હું રાજપૂત નો કહેવા. અને ચેતક મીંડો ડાબલા પચાડવા ભાઈ. અને તેથી પશુ એમ કહેતું હતું ધણે નાટી નાખીને કે રાણા રાણા તો બહલોલ ખાન નો હાથી આવે છે, બહલોલ ખાન નું હાથીડું આવે છે હામું,
પણ મેરુ પર્વત પહાડ વયો આવતો હોય માથે ડાબલો ન જાવ દઉં ને તો તારો ચેતક નહીં મુંદાશમાં રાણા આજ ન રહેવા દો ભાઈ. અને આવ્યો ભાઈ બાગડદા 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 આવ્યો 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 બાગાક જમ કરતો ચેતક કૂદ્યો કૂદતાની હારે આવારાન પતાકો દાવારાન પતાકો ખાવારાન પતાકો અને જાવારાન પતાકો હોપો પડી ગયો. હાંગડી એક બાજુ ગઈ એક બાજુ બરસી ગઈ. સલવીને તો બચાવી લેવામાં આવ્યો પણ બહલોલ ખાન ના ટોપને કાપી ગળાને કાપી અને બરસી પાછી વળી બહલોલ ખાન ના પેટમાંથી આયત્રા બાર કાઢીને રાણાની બરસી પાછી નીકળી. આયત્રા બાર કાઢીને માથું કાપ્યું ટોપો બધું કાપીને પાછી જઈ વળી ને તે પેટમાંથી આયત્રા કાઢીને નીકળી બાર. હેરડીના હાઠાનો આમ ખા કરો ને એવા સુરીરો અમુક હતા. હેરડી ના હાટા આમ ઉલાળી અને પછી તરવાર મારે એટલે આમ મારીને પછી આમ ત્રણ કટકા કરે ઈ ન થાય અખતરો કરજો. બે થાય એટલે ભેળા જ થઈ જાય આમ તરત આમ જ થઈ જાય ઈ આમ ને આમ અટાણે તો થાય જ નહીં. ઈ બહલોલ ખાન ને ઈ રીતે માર્યું અને બરસી નીકળ્યા. તરવાર કયો બરસી કયો કવિઓએ જુદા જુદા વર્ણનો કર્યા છે. અને એમાં આંતર્યા બહલોલ ખાન ના વીંટાણેલા હતા અને હોફો પડી ગયો યુદ્ધ બંધ કયા જાય. સીપી સાલારે જંગ કો માર દિયા બહલોલ ખાન કો માર દિયા યુદ્ધ બંધ કિયા જાય. પણ ચેતક માથે ગયા ડાબલા અંબાડી માથે જેથી પાછો ચેતક હટતો હતો ને બાર દૂન ચોવી અંગરક્ષકો એ ભાલા પુરવી દીધા હતા ચેતકને. અને આ ત્યાં ચેતક ના ડાબલામાં આવતા હતા આ કેમ ખાન સુરી નામનો સેનાપતિ રાણા પ્રતાપનો. આ મુસલમાન હતો ફરી વાર હું ઈ યાદી કરાવું પાછી. ઈ માથું કપાઈ ગયું ને તો ચેતકની લગામ ખેંચીને રાણાને બહાર કાઢવાનું કરતો હતો પણ એનાથી નીકળતો નહોતો. ઝાલા માનસિંહ નામનો રાજપૂત એને રાણાનું છત્તર પોતા ઉપર લઈ લીધું અને પોતે એટલે બધાને છત્તર જોવે કે આ રાણો છે એના ઉપર ચૂંટી પડ્યા અને રાણો નીકળી ગયા ચેતકના ડાબલામાં આવવા માંડ્યા. પણ રાણાની બરસીમાં જે આંતરા નીકળી ગયા હતા એ બરસી આમ રાણા જાતી હતી આંતર્યા લબડતા હતા બરસીમાં એ જોયું ને તો હટાણે જેમ વિડીયો વાળા છે ને આ બધા એમ તેથી કવિઓ બેહતા કવિઓને રાખતા એ. અને હાથી ની અંબાડી માથે પિંજરાની માલિકો ઢોળો ઢોળી ધજા જે પિંજરા ઉપર હોય એની અંદર કવિ બેઠો હોય અંદર કવિ બેઠો હોય અને એના ઉપર કોઈ ગા ન કરે ધોળી ધજા જેના ઉપર હોય અને એ અત્યારે વિડીયો ઉતારે ને એમ તેથી કવિતા લખતા દુઆ ને છંદ ને એના રૂપક એવું હોય કે આપણને એમ થાય કે આપણે વિડીયો જોઈએ છીએ એનો અર્થ સમજાય એટલે એવું દેખાય. એ નજરે જોનારા કવિ હતા એમાં ટોડરમલ ને કવિવર ગંગ ને દુરસાજી આઢાર રહીમ ખાન ખાના આ બધા જોતા હતા ને એમાં રાણા પ્રતાપે આયત્રા બહાર કાઢીને બહલોલ ખાને ટોપા કટ ટોપી કટ શીજ કટ પીત કટ આઈ મિલી ઉપમાસુ મોદ મે રાહુ ગોદ મંગલ કી મંગલ ગુરુ કી ગોદ ગુરુ ગોદ ચંદ અરુ ચંદ રવિ ગોદ મે એ આમ બરસી કાઢીને આયત્રા લબડતા જોયા ને ટોડરમલ ની રાડ ફાટી ગઈ કવિ ની હામ હામ કવિ રાડ દેવા મિલે. કવિએ શું કીધું ટોડરમલે દુરસાજી ને ખબર દુરસાજી કે આ ખાય વેસા બોલે કીધું દુરસાજી તો એટલે હામે હું ટોડર મળે દુરસાજી એ કીધું ખાઈ વેસા ખાઈ રાડે રહ્યા સા શું રાડ્યું નાખે છે કે રાણાની બરસી કેસી લેગી રહી હવે હું બોલાય તું બોલ્યો રહ્યો. રાણાની બરસી કેવી લાગે છે અત્યારે એ હું કહું કે તું કેશો. દુરસાજી આટે કીધું હું ચારણવા હું બોલ્યો હું ચારણ છું હું બોલીશ કે રાણાની બરસી કેસી લેગી કે કેસી લેગી રહી હવે શા. તો દુરસાજી આટે દુહો કીધો કે બાહી રાણ પ્રતાપરી બરસી લચપચા નાગણ જાણે નિહરી અને મુહ ભર્યા બચ્ચા. ભૂણમાંથી નાગણી નીકળી હોય અને પોતાના બચ્ચાનો લોસકો મોઢામાં લઈને એવી રીતે રાણા પ્રતાપને બરસી નીકળતી. બાહી રાણા પ્રતાપરી લાગે કી બરસી જાણે ઝીંગર જાળ મે મુહ કાઢે મચ્છી. અને દુરસાજી આટા કે વિનોદમાં મારી નાખવાને. વિનોદ કોને કહેવાય? પ્રમોદ વિનોદ ક્રોધ આ બધું જુદું અભિમાન આ બધું જુદું હોય. બધી વસ્તુ તમે કોઈક વસ્તુ કાપતા હોય ને બધામાં વિનોદ ન હોય બધામાં ક્રોધ ન હોય વિનોદમાં એનું માથું કાપી નાખ્યું. તો વિનોદ કોને કહેવાય? હવારનો પોર હોય શિયાળાનો સમય હોય નવ નવ દહ વાગ્યાનો સમય થયો હોય પોતાનો પતિ વાડીએથી હાંજે રીંગણા લઈ આવ્યો હોય બાઈને કીધું હોય ઓળો બનાવજે ભાત લઈને તું જ આવજે અને એ બાઈ છે એને હાહુ હવારમાં એમ કીધું હોય કે રીંગણાનું હારું શાક બનાવજે આજ મારે રીંગણાનું શાક ખાવું છે. એ બાઈ રીંગણું હાથમાં લીએ પતિ કહીને ગયો છે કે ઓળો લઈને આવજે પણ હાહુનું કયું કરવું પડે માં છે એટલે પતિને હાહુનું બાનું દઈશ તો ચાલશે હાહુને પતિનું બાનું ન દેવે મારા પતિએ ઓળાનું કીધું હતું એટલે મોળી નાખું એટલે રાણાવાળનું દાંતરડું હોય બે પગ વસાડે બાઈ આમ રાખવું હોય દાંતરડું
કકરાવેલું અને ઈ હાથમાં રીંગણું વિચાર કરે, ઓળો કરું કે શ્યાક કરવા મોળી નાખું, ઓળો કરું કે શ્યાક કરવા બનારી નાખું, ઈ બાઈ વિચારતી હોય એમાં નણંદ આવીને કહે, ભાભી કેટલી વાર કે આટલી વાર, એટલી વારમાં બહલોલ ખાન નું માથું રાણા પ્રતાપે કાપી નાખ્યું. આને વિનોદ કહેવાય, વિનોદ. એમાં ક્રોધ નો હોય આમ, એમ ક્રોધ વગરનો યુદ્ધ. હિન્દુસ્તાનની ધરતીમાં એવા ત્રણ યોદ્ધા થયા, ત્રણ, કે જે લડતા હોય ત્યારે એના મુખ કૃતા ઉપર ક્રોધ ન હોય, લડતા હોય ને ત્યારે એની રેખા ઉપર એમ કઈ ન થતું, એવો ઇતિહાસકારો લખે છે. ક્રોધ નહીં, એમ લડવાનું ચાલુ પણ મુખ છે ને એના ઉપર ગંભીરતા રહેતી હતી. એવો એક ભગવાન રાઘવેન્દ્ર સરકાર, ભગવાન રામ થયો પેલો યોદ્ધો. બીજો યોદ્ધો 5,500 વર્ષ પહેલા અર્જુન, અને ત્રીજો યોદ્ધો મહારાણા પ્રતાપ. આ ત્રણ યોદ્ધા એવા થયા છે હિન્દુસ્તાનની ધરતીમાં જેના મુખ ક્રોધની ગંભીરતા નો જાય યુદ્ધ કરતા, એમ વિનોદમાં આનું માથું કાપી નાખ્યું અને ચેતકને લઈ રાણોજી ત્યાંથી નીકળી ગયા. પછી ચેતક શહીદ થયો. આખી વાત રાણા પ્રતાપની, ચેતકની ત્યાં શહીદી, બહલોલ ખાનને ત્યાં માર્યો. આ મહારાણો પ્રતાપ હિન્દુઓ શાલિગ્રામ 25-25 વર્ષ હિન્દુ ધર્મને બચાવવા માટે મારા અને તમારા માટે લડ્યો. એટલે હવે છે એવું ફરમાય સારી એમાં, પણ આખો માહોલ બીજો છે ને, એટલે એ ઓલું આ ગંભીરતામાંથી મારે એ ઓલું બહુ બીજો કોઈ મને વાંધો નથી, એટલે એટલે હું આ ગીત લઉં. કારણ કે બે થાવા આવ્યા છે ને આપણે બધી કાર્યક્રમની કંઈ, અને હું 10 વાગ્યાનો મંડાણો છું. હા, એટલે કાલે પ્રોગ્રામ છે પાછો, એનો વાંધો નહીં. પણ આપ કાંજી ભૂટાવાળી ફરમાઈશ બાકી રાખું છું, એટલે મામા વેલાહેર પાછી કંઈક તૈયારી કરે, એટલે ખાતામાં વેલાહેર 50,000 આવે. ઇન્કમ ટેક્સ વાળાને ખબર પડી જાય આ વિડીયો ઉતરે. ઇન્કમ ટેક્સ વાળા ભાઈઓ મજામાં? કોકે આ ગઢવીને કઈ કઈક છટકી જતું એવું લાગે. પણ ખેર, આવી બધી વાતો કલાકો સુધી થઈ છે કે પણ સમયની ઓલી છે, એટલે છેલ્લે મામા ખાલી ત્રણ કડી દેશભક્તિ ગીત મને શરૂઆતથી ફરમાશેથી લઈ આપણે વિરામ આપીશી પ્રોગ્રામને. આ ત્રણ કડી ગાઉં એટલી ઘડી એમને રહેજો, પછી વાંધો નહીં જાઓ તો. આ ગીત બહુ સરસ છે એટલા માટે ત્રણ જ કડી ગાય અને પ્રોગ્રામ જ પૂરો કરીશ આપણે. કવિ પ્રદીપ જ્યારે ચિત્તોડના કિલારીમાંથી આવ્યા ત્યારે. યે હે અપના રાજપૂતાના નાજી છે તલવારો પે, યે હે અપના રાજપૂતાના નાજી છે તલવારો પે, જિસને સારા જીવન કાટા બરસી તીર કટારો પે, યહાં પ્રતાપ કા વતન પલા હે આઝાદી કે નારો પે, કૂદ પડી થી યહાં હજારો, કૂદ પડી થી યહાં હજાર, કૂદ પડી થી યહાં હજારો પદ્મિનિયા અંગારો પે, બોલ રહી હૈ કણ કણ પે કુરબાની રાજસ્થાન કી, ઇસ્મિતિ સે તિલક રો યે ધરતી હૈ બલિદાન કી, વંદે માતરમ, વંદે માતરમ, વંદે માતરમ, આઓ બચ્ચો તુમે દિખાએ જાકી હિન્દુસ્તાન કી, ઇસ્મિતિ સે તિલક રો યે ધરતી હૈ બલિદાન. જય હો. देखो मुल्क मराठों का ये यहाँ शिवाजी ढोला था, देखो मुल्क मराठों का ये यहाँ शिवाजी ढोला था, मुगलों की ताकत को जिसने तलवारों से तोला था, हर पर्वत पर आग लगी थी, हर पत्थर एक शोला था, बोली हर हर महादेव, बोली हर 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 हर. ફરી વાર આ કરી બોલું, પછી આપણે પૂરું કરીએ છીએ તો છેલ્લે એ પૂરું કરી, વાંધો નહીં. આ વાંધો નહીં, આ એક કડી અને એક સપાખરું, એક મિનિટ, એક 1.5 મિનિટમાં પૂરું કરી આપણે. વાહ, જય હો, ખમા તમને, ખમા. ફરીવાર આ કડી બોલું એટલે ઊંચા હાથ કરીને મારી હારે હર હર કરજો, એટલે મારા તમારા વતી આ આહિર સંમેલન કયો કે આહિર સ્નેહ મિલન કયો એમાં વંદના થઈ જાય એટલા માટે. આવા
વિદ્યાવાળા ભાઈઓ આય લેજો ખાસ, આ ઉભા ઉભા સાંભળે બહુ મજા આવે. એક વિદ્યાવાળા ભાઈ આય વી આવો, અહીંથી આમ લ્યો ઓડિયન્સ, મજા આવશે.
છે ને એલા બે ઉભા છે, એલા
વંદન છે તમને, લ્યો બસ ત્યાં રહેજો, હવે બહુ નજીક નહીં. ખાસ એક કામ કરજો, તમે ખાલી ફોટા લેશો તો તમે હું બોલું છું એમાં તમારું ધ્યાન નહીં રહે, એટલા માટે હા ક્ષમા આવો તમને.
देखो मुल्क मराठों का ये जहां शिवाजी डोला था, मुगलों की ताकत को जिसने तलवारों से तोला था, हर पर्वत पर आग लगी थी, हर पत्थर ये छोला था, बोली हर हर महादेव, बोली हर 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 हर
ખમા 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 બાપ, ઓ વારી જાવ તમારા ઉપર બાપ, લઈ લો હાલો લઈ લો. હાંદા થોડી આ બાંજરા વાળા હાંક લેતી બાગ સુતા ભાંગ બોલી ગામડામાં થઈ આગ ભાગ નાના જૂતા સિંહ જમુ જાળા પછુતા ભેના જાણી જૂતા ઘાસ માને તેના પોતા કાળા ફાળા ટેગ વાળા પલ્લે કાળા વાર આમ વાળો કાળા ફાળા દેગ વાળા પલ્લે કાળા વેર જાયગા પાડ વાળા રંગા કાળા રગ તાળા પૂરું કાન ફોજાળા હું ઢેળા વાહે વાદળારા નોર ફાડે પાડે તાળી પાંતુ કાળી ભાગા રણ તોરું અને તોડિયા પાંજરા વાળા હાકડે થી બાગ સુટે બાગ બોલી ગામડા માંથી હાક બાગ ને તતી હજા મુંડાળા પછતા પે નાગ ઝાડે તુટે ગાજ માન કે ના ફૂટે જમ તાક કાળા ફાળા દેગ વાળા પલ્લે કાળા વેર જાયગા પાડ વાળા રંગા કાળા રગ તાળા પૂરું કાન ઢેળા વાહે વાદળારા નોર ફાડે પાડે તાળી પાંતુ કાળી ભાગા રણ તોરું જણકી ગાડી છણકી પાખરા ગાડી જણકી જરતા કાક ઉઠિયા તુતા ઘણકી સિંધુ મારા ઘણકી ઉઠિયા ઘણકી મામલા હુરા કર માર 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 માર
સંગ્રામ
રાજભાઈ ખૂબ આનંદ કરાવ્યો, વીરરસ નો જે છેલ્લો એમનો જે આખો પ્રવાહ હતો, તો બધા બહુ શાંતિથી અને વીરરસ ની અસર આપણે એ જમાનામાં સાંભળતા ભાઈ તલવાર લઈને નીકળી જતા, કારણ આપણે ઊભા થઈ ગયા, જો આ વીરરસ ની તાકાત છે તો બધા જ યુવાને શાંતિથી બેસે. ડાયરો આપણે લોક ડાયરો ખૂબ સારી રીતે ખૂબ મોડે સુધી 2 વાગ્યા સુધી ચલાવ્યો છે, અને હવે આપણો કાર્યક્રમ પૂરો કરીએ છીએ. આમ તો કાર્યક્રમ પૂરો ન થાય અને વિરામ આપવાનું હોય, પાછું ફરી પાછું મળવાનું, એટલે ફરી ફરી આપણે પાછા બીજા પ્રોગ્રામમાં મળશું. બધાને જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ.